સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાસુદી આઠમને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આઠમણે મુખારબિંદ સવારના પોરમાં બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને તે પાગને એક આંટે કરીને બોકાની વાળી હતી ને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આજે ભગવાનનું આ દિવ્ય રૂપ, મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, માથે જે સફેદ ધોળા કલરની મહારાજે ફેંટો પાગ બાંધેલી છે અને એનો એક છેડો મહારાજે બુકાની તરીકે પોતાના ગળાને વિશે મહારાજે બાંધેલો છે, એવી દિવ્ય મનોહર મૂર્તિ આમ તો મુગટમાં અને ત્રણ છોગલા વાળી પાગમાં આપણે ઘણી વખત દર્શન કર્યા હોય, પણ મહારાજે આજે કંઈક વિશેષ રૂપ ધારણ કર્યું છે અને એવી દિવ્ય વિશેષ રૂપને આપણે મનની અંદર ધારીને ભગવાન એ સભાની અંદર વાસુદેવ નારાયણના મંદિરની આગળ મહારાજ બિરાજમાન છે અને મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના અનેક હરિભક્તોની સભા દિવ્ય ભરાઈને બેઠી છે. આપણી મનની વૃત્તિઓને, આપણા મનના તમામ ભાવને, તરંગોને આપણે દરબારગઢની અંદર ભગવાનના સાનિધ્યની અંદર લઈ જઈએ, મનને એકાગ્ર કરી અને ભગવાનના દિવ્ય મુખે જે નીકળતી વાણી એનું શ્રવણ કરવા આપણે સૌ તત્પર બનીએ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? ભલા ભક્તો, સ્વયં શ્રીજી મહારાજે અનંત જીવાત્માને ઉપર કૃપા કરીને ભગવાનને વિશે હેત, કારણ કે ઘણા બધા એવો દાવો કરતા હોય છે કે અમને ભગવાનમાં હેત છે, અમને ભગવાનમાં પ્રેમ છે, એટલે મહારાજે એ મૂળને ચોખ્ખું કરવા માટે કે પ્રેમનું સ્વરૂપ કેવું હોય, એના લક્ષણ કેવા હોય, એટલે એ જ્ઞાન એ સામાન્ય જીવાત્મા સુધી પહોંચી શકે અને આપણે પણ આત્મચિંતન કરીને આપણા જીવનની અંદર પ્રેમના લક્ષણને બળવાન કરી શકીએ, ભગવાન વિશેનો પ્રેમ એને બળવાન કરી શકીએ, એના હેતુથી મહારાજ આપણને ગુણ શીખવાડવા માટે આ સુંદર વચનામૃત પોતે કૃપા કરીને કહી રહ્યા છે. મહારાજે સ્વયં પ્રશ્ન કર્યો છે કે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? રૂપ એટલે એના લક્ષણો શું છે, એની કેવું એનું ગુણ હોય કે જેનાથી ખ્યાલ આવે કે આ ભગવાનને વિશે પ્રેમ છે. અહીંયા આગળ વાલા ભક્તો, એક વિશેષતા હું તમને સમજાવું. આ પ્રશ્નની અંદર માત્ર પ્રેમનું, સ્નેહનું રૂપ નથી પૂછ્યું. આ પ્રશ્ન તમે જો ફરી વાંચી, આપણે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે, આ વ્યાખ્યાને બહુ સમજવા જેવી છે. ખાલી સ્નેહનું રૂપ પૂછ્યું હોય તો એની વ્યાખ્યા કંઈક જુદી હોઈ શકે, પણ અહીંયા આગળ તાત્પર્ય બહુ સ્પષ્ટ કર્યો છે ભગવાને કે જીવાત્માને ભગવાનને વિશે સ્નેહ હોય એનું કેવું લક્ષણ હોય, એનું કેવું રૂપ હોય, એ પ્રશ્ન છે. એટલે એક વસ્તુને સમજીએ કે ભગવાન એ આ પ્રશ્નની અંદર વિષય છે, ભગવાન એ આ પ્રશ્નની અંદર લક્ષ્ય છે, કારણ કે સ્નેહનું સ્વરૂપ એ ભગવાન સાથે સંબંધિત છે. કોઈ પણ પ્રેમનું સામાન્ય જો પરિભાષા કરવી હોય તો પ્રેમ એટલે કોઈ પણ વિષયની અંદર એની આસક્તિ, એની લાગણી, એના પ્રત્યેનો ભાવ, એમ પ્રેમ કરી શકાય. પણ અહીંયા મહારાજે વિશેષણ વાપર્યું છે ભગવાન સાથેનો પ્રેમ, એટલે એ પરિપ્રેક્ષની અંદર રહીને આપણે આખું વચનામૃત વાંચીશું અને એને સમજવા પ્રયત્ન કરશું, એનો હેતુ શું છે, એનો તાત્પર્ય શું છે અને એનો ઉત્તર મહારાજે કેવી રીતે સમજાવ્યો છે એ વસ્તુને આપણે સમજીએ. તો પુનઃ એક વખત પ્રશ્નને આપણે જોઈએ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું. ભગવાનની આગળ મુનિ તથા અનંત ભક્તો એ ભગવાનની સન્મુખ સભામાં બિરાજમાન છે, એટલે એમાં સૌમાંથી સૌ પ્રથમ બ્રહ્માનંદ સ્વામીએ એ પોતાની સમજણ પ્રમાણે એ સ્નેહનું સ્વરૂપ કેવું હોય, એનું રૂપ કેવું હોય, એના લક્ષણો શું હોય, એનો ઉત્તર કરવા માંડ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમને તો સ્નેહની દિશા જ ન જડી નહીં. વાલા ભક્તો, બ્રહ્માનંદ સ્વામીએ જયારે ઉત્તર કર્યો તો ઉત્તરની અંદર જે તર્ક મૂક્યા અથવા તો જે વાત સમજાવી એ વાતને સાંભળીને ભગવાન શ્રી હરિએ કીધું કે બ્રહ્માનંદ સ્વામી, તમને તો પ્રેમ સ્નેહની દિશા જ ન જડી, એટલે કે તમે જે દિશામાં જવું જોઈએ, પ્રેમનો જે સાર નીકળવો જોઈએ અથવા તો જે એનો અર્થ નીકળવો જોઈએ, જે દિશા પકડાવી જોઈએ, એ તમે પકડી નથી હજુ, કંઈક એમાં કંઈક ક્ષતિ રહી ગઈ છે. અને પછી મહારાજ બોલ્યા કે તમને તો જડી જ નહીં અને તમે તો જે પિંડ બ્રહ્માંડ, શું ક્ષતિ રહી ગઈ? બ્રહ્માનંદ સ્વામીના ઉત્તરની અંદર ક્યાં કચાશ રહી ગઈ કે જેથી મહારાજને યથાર્થ ઉત્તર ન સમજાયો? તો એ અહીંયા આગળ મહારાજ સમજાવે છે, કે તમે જે પિંડ બ્રહ્માંડથી નિસ્પૃહી રહેવું તેને સ્નેહ કહો છો, એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે. બ્રહ્માનંદ સ્વામી આપણા નંદ સંતો વૈરાગ્ય મૂર્તિ હતા અને જગતથી નિસ્પૃહી હતા, એટલે પોતાની જે સમજણ હતી અને પોતાની જે સ્થિતિ હતી એ સ્થિતિને અનુરૂપ રહીને બ્રહ્માનંદ સ્વામીએ એ પોતે એ સ્નેહની વ્યાખ્યા કરવા પ્રયત્ન કર્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ શું ઉત્તર આપ્યો એ ઉત્તર વચનામૃતમાં લખ્યો નથી, પણ આ શબ્દો ઉપરથી, મહારાજના શબ્દો ઉપરથી એવું યથાર્થ થાય છે, જણાય છે કે બ્રહ્માનંદ સ્વામીએ કંઈક એવો ઉત્તર કર્યો કે આ જગતની અંદરથી નિસ્પૃહી રહેવું, આ જગતના વિષય વસ્તુને વાસનાને તોડવી, જગતના વિષયોથી અરુચિ રાખવી, અભાવ લેવો અને ભગવાનના સ્વરૂપની અંદર હેત કરવું, એટલે કે જગતના વિષયની અંદર જયારે જીવાત્મા બંધાય નહીં એ ભગવાન સાથેનું પ્રેમનું સ્વરૂપ છે, આવું કંઈક ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યું હશે. ગઈકાલે અમારે પ્રશ્નોત્તરીમાં પણ થયું, એક પ્રશ્ન અમારે પાસે આવ્યો હતો, કદાચ કોઈએ સાંભળ્યો હોય તો, કે પ્રેમનો અને મોહનો શું ભેદ છે, પ્રેમ અને મોહનો શું ભેદ છે, એનો અમે ઉત્તર સમજાવ્યો. એટલે અમારે નિર્ભય સ્વામી જે પ્રશ્ન અમને પૂછતા હતા અમારી સાથે અમને સહકારમાં રહીને, એમને એનો ઉત્તરનો અર્થ આવો જ કર્યો, કંઈક બ્રહ્માનંદ સ્વામી જેવો, જગતમાં હેત થવું એ મોહ છે અને ભગવાનમાં હેત થવું એ પ્રેમ છે. પછી અમે એનો ખુલાસો કર્યો કે જગતમાં હેત થવું કે ભગવાનમાં હેત થવું, પણ જયારે હેતની ભ્રમણા હોય, કારણ કે મોહની લાક્ષણિકતા જુદી છે, જયારે એની અંદર બંધન હોય, જયારે એની અંદર આસક્તિ હોય, એમાં તૃષ્ણા હોય, એની અંદર દંભ હોય, આ બધા મોહના સ્વરૂપ છે. અને પ્રેમ એ નિસ્વાર્થ હોય, નિશ્ચલ હોય, ત્યાગની ભાવના હોય, સમર્પણની ભાવના હોય, આ બધા પ્રેમના લક્ષણ છે. એટલે વિષય કોઈ પણ હોઈ શકે, પણ ગુણ જે છે એ મોહ કે પ્રેમ એના લક્ષણોથી ઓળખાય. અહીંયા આગળ પણ મહારાજ લક્ષણ બતાવે છે, આ વચનામૃતની અંદર પણ એવું જ કંઈક થયું. બ્રહ્માનંદ સ્વામીને જયારે સ્નેહનું લક્ષણ પૂછ્યું છે, સ્નેહનું રૂપ પૂછ્યું છે, એટલે બ્રહ્માનંદ સ્વામીએ કંઈક એવો ઉત્તર કર્યો કે આ સંસારથી વિરક્તિ, સંસારમાં સંબંધોથી વિરક્તિ, વિષય વાસનાના સુખથી વિરક્તિ, આ બધું જે છે એ ભગવાન સાથેનો સ્નેહ હોય ત્યારે થાય. એટલે મહારાજ કહે, બ્રહ્માનંદ સ્વામી તમને તો દિશા જ જડી નહીં, તમે તો આ બધી વૈરાગ્યની વ્યાખ્યા કરી. અને વાલા ભક્તો, એક વાત બહુ સમજવા જેવી છે, બ્રહ્માનંદ સ્વામી એક સુંદર વાત સમજાવી કે પિંડ બ્રહ્માંડ, પિંડ એટલે પોતાનો દેહ અને બ્રહ્માંડ એટલે આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિના જે પણ વિકારો, જે માયા અને અહંકારથી નિર્મિત જે જે કૃતિઓ છે, એ તમામ કૃતિને વિશે જો બંધાવવું, એનું નામ એ મોહ છે, પ્રેમ, એટલે એનાથી વિરક્ત થવું અને ભગવાનમાં હેત કરવું, એનું નામ પ્રેમ છે, એવી એમને વ્યાખ્યા કરી. એટલે મહારાજે કીધું કે આ તમારી દિશામાં વૈરાગ્યનું પ્રધાન પણ વધારે દેખાય છે, સ્નેહનું સ્વરૂપ નથી દેખાતું, અભાવ તમે વધારે કહો છો. અને એ જ વસ્તુ મહારાજ કહે છે કે પિંડ બ્રહ્માંડનું નિસ્પૃહી રહેવું તેને સ્નેહ કયો કહો છો, એ તો સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે, અને સ્નેહ તો એનું નામ છે જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, એનું નામ સ્નેહ કહીએ. અહીંયા મહારાજે ઉત્તર કર્યો કે, અને એક વાત વાલા ભક્તો સમજવા જેવી છે, જો વિષય કોઈ પણ હોય, આ વચનામૃતની અંદર ભગવાન વિષય છે, એટલે વચનામૃત ભગવાનને અનુસંધાન રાખીને સમજીએ, પણ વ્યાખ્યા સમજવા માટે આ વાત તમને સમજાવું છું કે મનની વૃત્તિને વિષયમાંથી તોડવી એ વૈરાગ્યનું રૂપ છે. કોઈ પણ વિષય હોય, જગતનો વિષય હોય, પંચભૂતનો વિષય હોય, દેહ સંબંધી વિષય હોય, કોઈ પણ વિષય હોય, એમાંથી વૃત્તિ તોડવી, જેને નેગેટિવ કીધું, નકારાત્મક નિષેધાત્મક વાક્ય, આપણે વિધિ અને નિષેધ બે ભાગ આવે છે વિધિ શાસ્ત્રની અંદર, તો નિષેધાત્મક જેને નેગેટિવ સ્ટેટમેન્ટ કહેવાય કે આ તોડવું, એનાથી હટવું, એ નકારાત્મક જે ભાવ છે એને વૈરાગ્ય કીધો છે. વિષયમાંથી આસક્તિ તોડવી એનું નામ વૈરાગ્ય, અને મનની વૃત્તિને વિષયની અંદર અખંડ પોરવીને રાખવી અને વિષયની અંદર એકાગ્ર ભાવ, એકાત્મ ભાવથી જોડાવવું, એનું નામ સ્નેહ. આ જનરલ વ્યાખ્યા થઈ. હવે વિષય કોઈ પણ હોઈ શકે, તમને કોઈ વિષય જીવનમાં તમે જો અનુભવ કરતા હશો, વ્યવહારિક જીવનની અંદર પણ પોતાના સગા માટે માનો કે આવી ભાવના ઉત્પન્ન થઈ તો એ પ્રેમ થયો, પોતાના મિત્ર પ્રત્યે આવી ભાવના થઈ તો એ પ્રેમ થયો, જો પોતાના કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ પદાર્થ પ્રત્યે એવો જો ભાવ થયો તો એ પ્રેમ થયો. હવે જગત સંબંધી પ્રેમ બંધન કરતા છે અને ભગવાન સંબંધી છે એ વિષય જુદો છે, પણ અહીંયા આપણે સ્નેહની વ્યાખ્યા સમજીએ છીએ. એ વિષયને આપણે જયારે પ્રચનામૃતમાં કોઈ વખત પ્રસંગ આવશે તો આપણે વિસ્તારથી લઈશું કે જગત સંબંધી શું છે અને ભગવાન સંબંધી શું છે, પણ હાલ આપણે વિષયની ગંભીરતાને આપણે એના સ્નેહના સ્વરૂપ સાથે જોડીએ. તો સ્વરૂપ સ્નેહનું શું છે, તો કોઈ પણ પદાર્થથી, વિષયથી વિરક્તિ થવું, નિસ્પૃહી થવું, એનું નામ વૈરાગ્ય છે. અને એ સ્વરૂપની અંદર, એ વિષયની અંદર પોરવાઈ જવું, એકાત્મ ભાવ કરી દેવો, એક્ય ભાવ કરીને એની અંદર અહર્નિશ, અખંડ એની સંભારણામાં એની સાથે જોડાઈ જવું, એની સાથે એક્ય ભાવ થઈ જવું, એનું નામ સ્નેહ છે. અહીંયા આગળ આ વચનામૃતની અંદર એટલા માટે મેં પ્રશ્ન દોહરાવ્યો હતો કે આ પ્રશ્નમાં માત્ર સ્નેહનું સ્વરૂપ નથી પૂછ્યું, ભગવાનને વિશે સ્નેહ હોય તેનું રૂપ પૂછ્યું છે. એટલે આપણે અહીંયા આગળ આ સ્નેહનું રૂપ ભગવાન સંબંધી સમજવાનું છે. એટલે અહીંયા આગળ મહારાજે કીધું કે સ્નેહ તો એનું નામ છે જે ભગવાનની મૂર્તિ અખંડ અની અખંડ સ્મૃતિ રહે, એનું નામ સ્નેહ કહીએ. ભગવાનના સ્વરૂપની અંદર અખંડ સ્મૃતિ રહે તેને સ્નેહનું સ્વરૂપ મહારાજ બતાવ્યું. હવે કેવી રીતે ભગવાનની મૂર્તિની અંદર તે મહારાજ આગળ સમજાવે છે. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય, અને જેટલો ભગવાન વિના બીજો ગાઢ થાય છે તેટલો તેને સ્નેહમાં ફેર છે. મારા ભક્તો, આ અખંડ ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ રહે અને ભગવાન વિના બીજો ગાઢ ન થાય. બીજો ગાઢ એટલે જરા એને વ્યાખ્યાથી સમજીએ. બીજો ગાઢ ન થાય એટલે જો આપણે બધા સંસારિક જીવ છીએ એટલે સંસારના અનેક પ્રકારના પ્રશ્નો, મૂંઝવણો અથવા તો જવાબદારીઓનું વહન કરતા આવ્યા છીએ, તો આને બીજો ગાઢ સંકલ્પ જ ન થવો જોઈએ. ભગવાન સિવાય બીજું કે યાદ જ ન આવવું જોઈએ. એની અંદર વાસ્તવિકતાને આપણે ભેળવવી પડશે. એટલે આપણે વચનામૃતનો જ આશ્રય લઈએ. અને વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી છે. મહારાજ કે ભગવાનની આજ્ઞાથી શાસ્ત્ર મર્યાદામાં રહીને તમે કદાચ જો વ્યવહાર કાર્ય કરતા હો તો એ ભગવાનની આજ્ઞા પ્રમાણે છે, એટલે એમાં દોષ નથી. પણ સ્વસુખ માટે, પોતાના દેહના સુખ માટે, પંચ વિષયોની તૃપ્તિ માટે, સંસારિક સુખને માટે જ્યારે વ્યવહાર સંબંધી આસક્તિ કરીએ અને એની કામના જો રાખીએ તો એને વાસના કીધી છે, અને એવી વાસના એ વિઘ્ન બને છે. હું પુનઃ દોહરાવું કે ભગવાનની આજ્ઞાથી શાસ્ત્ર મર્યાદામાં રહીને આપણે કોઈ વ્યવહાર કરીએ તો એને બીજો ઘાટ ન કહેવાય, તો એને ભગવાનની આજ્ઞાપરાયણતા કહેવાય. ભગવાનની આજ્ઞા રહીને પોતાની જવાબદારીનું વહન કરીએ છીએ. પણ જ્યારે એ જ કાર્ય પોતાના સ્વસુખ માટે, પોતાના દેહ સુખ માટે, પોતાના વિષય સુખ માટે, પોતાની ઈચ્છાઓ તૃપ્તિ માટે, તૃષ્ણાને સંતોષવા માટે જ્યારે પોતે એ વિષયોની કામના કરીએ અથવા તો વિષયોની અંદર આસક્ત થઈએ, બંધાઈએ, તો એને વાસના કીધી, એને બંધનરૂપ કરી. અને એવા જે સંકલ્પો છે અહીંયા મહારાજ એનો નિષેધ કરે છે કે ભગવાનના વિના બીજો કોઈ સંકલ્પ જ ન થાય. એટલે કે પોતાના દેહાભિમાનથી કોઈ સંકલ્પ ઉદ્ભવે નહીં, કેવળ ભગવાનના સેવક ભાવથી જે પણ ક્રિયા કરીએ એ ભગવાનને સ્મૃતિમાં રાખીને, ભગવાનને યાદ કરીને, ભગવાન રાજી થાય એમ, ભગવાનને નજીક ગમતું થાય એમ, એવી ભાવનાથી આપણે જે ક્રિયા કરીએ તો એ ભગવાનની સ્મૃતિએ કરીને કરેલું કાર્યમાં કહેવાય. ભગવાનને સાક્ષી રાખીને, સ્મૃતિ એટલે ભગવાનને અખંડ હાજર છે એમ માનીને, ભગવાન અખંડ આપણા હૃદયની અંદર હાજર છે, આપણા મન મસ્તિષ્કની અંદર હાજર છે, એટલે ભગવાન આપણા દરેક કર્મના સાક્ષી છે. અને ભગવાન જયારે સાક્ષી હોય ત્યારે અધર્મનું આચરણ ન થાય, દુષાચરણ ન થાય, ત્યારે ભગવાનની આજ્ઞાનો લોભ કરીને ભગવાનનો દ્રોહ ન થાય. એવી રીતે ભગવાનની અખંડ સ્મૃતિ સહિત, એટલે ભગવાનનું ખાલી મનથી યાદ કરીએ અને મન ફાવે એમ વર્તી એવો અર્થ નથી. આ વસ્તુને સમજો કે ભગવાનનું મુમે રામ બગલ મેં છુરી, ખાએ સતવા બતાએ પૂરી, બરાબર. એવી રીતે આ ભક્તિનો અહીંયા આગળ સંકલ્પ નથી. વચનામૃતનો હેતુ ભગવાન સાથેનો સ્નેહ સમજાવવાનો છે, અને સ્નેહનું સ્વરૂપ મહારાજ સમજાવે છે. એક જગ્યાએ મહારાજે પ્રેમનું લક્ષણ બતાવ્યું, ભગવાનની આજ્ઞા મારે, ભગવાનને ગમતા મારે. અહીંયા મહારાજ બતાવે છે કે અખંડ ભગવાનની સ્મૃતિ સહિત, એટલે ભગવાન મારી સાથે અખંડ છે એવો ભાવ રાખીને, અને ભગવાનને ગમતું, ભગવાન છે એટલે માત્ર નામમાં કે સંકલ્પથી છે એમ નહીં, ભગવાન હાજરા જ છે, અને ભગવાન મારા પ્રત્યેક ક્રિયાના સાક્ષી છે, અને એટલા માટે હું જે પણ કંઈ ક્રિયા કરું, જે પણ કંઈ ઉચ્ચારણ કરું, જે પણ કંઈ સંકલ્પ કરું મનની અંદર, એ પણ કેવા હોય તો કે ભગવાનને ગમતા હોય, ભગવાનને નજીક હોય તો જ ભગવાન મારી સાથે અખંડ રહેશે. ભગવાનને ગમતું ન કરો તો ભગવાન છેટા જતા રહે. એટલે અહીંયા મહારાજ કીધું અખંડ ભગવાનના મૂર્તિની અંદર અખંડ સ્મૃતિ રહે એને સ્નેહ કહીએ, અને ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ જ ન થાય. અને જેટલો પછી મહારાજ આગળ સમજાવે છે, અને જેટલો ભગવાન વિના બીજો ગાઢ થાય તેટલો તેના સ્નેહમાં એટલો ફેર છે. એટલે મહારાજ કહે છે કે એને ભગવાન સિવાય જયારે વ્યવહાર સંબંધી, સ્વસુખ સંબંધી, દેહ સુખ સંબંધી, પંચવિષય સુખ સંબંધી, એ સંબંધી જયારે તૃષ્ણિત થઈને, એટલે એની તૃષ્ણા જાગૃત થાય અને એ સુખ મેળવવા માટે જયારે પ્રયત્ન કરે, ત્યારે મહારાજ કહે છે એટલો એને ભગવાનમાં ફેર, સ્નેહની અંદર એટલો ખોટ છે, એટલે એનામાં ઓછપ છે, કાચબ છે. અને જેને ભગવાન અને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય તેને તો જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કોઈ ઘાટ થાય તો જેમ પંચામૃતમાં પંચામૃતનું ભોજન જમતા હોય તેમાં કઈ કાંકરા અથવા ધૂળ નો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે. મહારાજ અહીંયા બહુ સુંદર દ્રષ્ટાંત આપી વાળા પૂરતો. મહારાજ કે જેને ભગવાનમાં પરિપૂર્ણ સ્નેહ હોય, પહેલા ઉપર સ્નેહની વાત કરી કે ભગવાનની જ સ્મૃતિ રહે, ભગવાન સિવાય બીજા કોઈ ઘાટ ન થાય, બીજા કોઈ સંકલ્પ ન થાય, બરાબર. હવે અહીંયા મહારાજ એનાથી એક પગથિયું આગળ વધારે બતાવે છે. મહારાજ કે જે પરિપૂર્ણ સ્નેહ છે એને તો ઘાટ ન થાય એ તો બરાબર છે, બીજો કોઈ સંકલ્પ ન થાય એવું નહીં, પણ જો કદાચ જાણે અજાણે થાય. જાણે અજાણે નો અર્થ થાય કે પોતાના દ્વારા સમજણ પૂર્વક જો કોઈ સંકલ્પ થાય ભગવાન સિવાય, ભગવાનને મૂકીને ભગવાનને ગૌણ કરીને બીજા કોઈ સંકલ્પો થાય, અથવા તો અજાણતા એટલે કે દેશકાળે કરીને પણ, પરિસ્થિતિએ કરીને પણ એટલો વિવશ થઈ જાય અને બીજા સંકલ્પ કરવા માટે પ્રેરાય, અથવા તો બીજા સંકલ્પ થઈ આવે, એવા જાણે અજાણે પણ જો સંકલ્પ થાય તો એને તો પંચામૃત ભોજન જમતો હોય અને તેમાં કોઈ કાંકરા. મારા ભક્તો, પંચામૃત નું મહારાજે દ્રષ્ટાંત દીધું, જેમ કોઈ દૂધ, પંચામૃત શેનું બને તો પંચામૃત ની અંદર દૂધ, દહી, મધ, ખાંડ અને ઘી, અને પંચામૃત કીધું. આ ત્રણેય વસ્તુ કેવી છે કે નરમ છે પ્રકૃતિના, દૂધ છે લિક્વિડ છે, બરાબર, દહી છે એ પણ લિક્વિડ પ્રવાહી છે, સેમી લિક્વિડ છે અને નરમ છે, પછી ઘી પણ લિક્વિડ છે, ગરમ થીજી જાય, ગરમ કરો પાછું નરમ થઈ જાય, પણ એની પ્રકૃતિ નરમ છે. મધ પણ લિક્વિડ ફોર્મમાં છે અને દહીં ખાંડ છે એ પણ નરમ એનો ભાવ રહેલો છે, એ પણ કઈ બહુ કડક નથી હોતી, ભલે સોલિડ ફોર્મ જેવું દેખાય છે પણ બહુ નરમ હોય છે. તો એવું નરમ જેની પ્રકૃતિ નરમ છે અને દાંત વગરનો વ્યક્તિ હોય ને એ પણ પંચામૃત પ્રેમથી ખાઈ શકે. પંચામૃત છે ને જેને દાંત ન હોય, વડીલ થઈ ગયા હોય, કોઈ એવો હોય, તમે એને પંચામૃત ભરે સરળતાથી ઉતરી જાય અને પાછું સ્વાદમાં કેવું લાગે, મધ છે, ખાંડ છે, દૂધ છે, દહી છે ને ઘી છે, એટલે સ્વાદમાં પણ કેવું લાગે, સારું લાગે, નરમ છે એટલે ખાવામાં પણ સાનુકૂળતા થાય અને ગુણવાન પણ છે. કેવું છે પંચામૃત? ગુણ કરતા છે, દૂધની અંદર પોષણ છે, ઘીની અંદર પોષણ છે, મધની અંદર ઔષધિ છે, પોષણ છે, હા, ખાંડની અંદર પણ, માપની હોય તો ડાયાબિટીસ ન થાય તો ખાંડની અંદર પણ સ્વાદ રહેલો છે, અને દહીં છે એ પણ તમને બેક્ટેરિયા પાચન ક્રિયાની અંદર મદદરૂપ થાય, તો આ બધા પોષક છે. તો આવા પંચામૃત, પંચામૃત જે સ્વાદમાં પણ સારું છે, ખાવામાં પણ નરમ છે અને ગુણ કરતા છે, એવી કોઈ ગમતી પ્રવાહી કોઈ આપણે પદાર્થ ભોજન કરતા હોઈએ અને એની અંદર કોઈ કાંકરા નાખે તો કેવું થાય? કાંકરા સ્વાદ સારો કઈ આવે? ના આવે. ખાવામાં કઈ પોચા છે? તો કે નથી. એનાથી કઈ ગુણ થાય છે? તો કે નથી. સ્વાદ નથી, ગુણ નથી, પોષણ પણ નથી, એનાથી કોઈ આપણને લાભ પણ થતો નથી. તો એમ મહારાજ અહીંયા આગળ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે જેમ કોઈ પંચામૃત નું ભોજન કરતું હોય અને તેમાં કોઈ કાંકરા નાખે અથવા તો કોઈ ધૂળ ભરી, ખોબો ભરીને ધૂળ નાખે, ધૂળમાં પણ કોઈ સ્વાદ આવે નહીં, કોઈ ગુણ કરે નહીં અને એનાથી પોષણ પણ મળતું નથી. અને જે આપણી એકાગ્રતા છે, જો મહારાજ અહીંયા આગળ સુંદર કર્યું, એને વસમું લાગે. મહારાજ કે એને નાખે એમ કેવું વસમું લાગે? કેવું વસમું લાગે કે ઓલો જે ભાવ, જે સ્વાદ માણતા હોઈએ ને પંચામૃતની મીઠાશ, અને એ પણ એક રસ થઈને, કારણ કે સરળતાથી ઉજરે છે, પરિશ્રમ કરવો પડતો નથી. કઠણ વસ્તુ હોય ને તો ચવામાં પરિશ્રમ કરવો પડે, આ તો વગર પરિશ્રમે સ્વાદ પણ આવે છે, ગુણ પણ આવે છે અને આપણને એની ખાવામાં સરળતા પણ છે. એટલે વગર પરિશ્રમે જેમ ખવાતું હોય ને કેવો આનંદ માણતા હોઈએ, તલ્લીન થઈ ગયા હોઈએ આનંદની અંદર, એના સ્વાદની અંદર, એના ગુણની અંદર, એમ ભાવતું ભોજન જમતા હોઈએ પ્રેમથી અને એકરૂપ થઈ ગયા હોઈએ, એમાં વચ્ચે જો કાંકરા આવ્યા અથવા તો ધૂળ આવી તો આપણી બધા મજા છે ને બગડી જાય. કેવું વસમું લાગે? દાંતે દુખવા માંડે, પેઢા ચોલાઈ જાય, સ્વાદમાં થૂથું થૂ થઈ જાય, ફીકું થઈ જાય, જે ગળપણ હતું ને બધું ફીકું ફીકું થઈ જાય, અને એવું વસમું લાગે. અને જે એકાગ્રતા હતી ને, જે ખાવાની અંદર જે મજા હતી, એ મજાની અંદર જે તલ્લીનતા હતી, એ તલ્લીનતા ભંગ થઈ જાય. આપણી એકાગ્રતા જે સ્વાદ માણતો હોઈએ ને, એ સ્વાદ ભંગ થઈ જાય. અહીંયા મહારાજ એવું દ્રષ્ટાંત આપે છે કે જેમ પંચામૃતનું ભોજન કરતા હોય ને એમાં કાંકરા આવે ને જેમ વિક્ષેપ પડી જાય, જેમ મોહ તૂટી જાય, એની અંદરનો ભાવ તૂટી જાય, એના અંદરનો સ્વાદ તૂટી જાય, ફીકો થઈ જાય, એમ ભગવાનની ભક્તિ કરતા. આ કોણે, કોના માટે મહારાજ લખે છે? જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ છે એના માટે. પહેલો ભગવાન પ્રત્યે સ્નેહ, તો ભગવાનની અખંડ સ્મૃતિ રહે, અને પરિપૂર્ણ સ્નેહ, આ બંને વ્યાખ્યાને મહારાજે થોડીક જો આ સમજણ કરશું ને તો આપણને આની ગંભીરતા અને આની ઊંડાઈ સમજાશે. ખાલી સ્નેહનું સ્વરૂપ કેવું છે? તો ભગવાનની અખંડ સ્મૃતિ રહે, પણ એને કદાચ વિક્ષેપ પડે તો દુઃખ ન થાય કદાચ, પણ જેને પરિપૂર્ણ સ્નેહ હોય એને તો વસમું લાગે, એને તો દુઃખ તો થાય જ, પણ વસમું પણ લાગે, કઠણ પણ લાગે. અને કેવું વસમું લાગે? તો મહારાજ કે પંચામૃતનું ભોજન જમતા હોય તેમાં કોઈ કાંકરા નાખે અને જેવું વસમું લાગે તેમ એને અવરોધ પડે. શેમાં અવરોધ પડ્યો? ભગવાનની ભક્તિની અંદર, ભગવાનની મૂર્તિની અંદર જે ધ્યાન એકમગ્ન હતું, જે ભગવાનની મૂર્તિની અંદર સ્થિતિ અખંડ સ્થિર હતી, અને જે ભગવાનની સેવા પરાયણતા, ભક્તિ પરાયણતાની અંદર જે મન પોરવેલું હતું, એમાં સંસારના વિષય સંબંધી જયારે સંકલ્પ થયા, દેહ સંબંધી સંકલ્પ થયા, કોઈ જગત સંબંધી સંકલ્પ થયા, તો એ સંકલ્પે કેવું કામ કર્યું કે ભગવાનનો જે આનંદ હતો, ભગવાનનો જે ભગવાનની મોજ હતી ભક્તિની, જે ઉપાસનાની જે દ્રઢતા હતી, એની અંદર વિઘ્ન ઉભું કર્યું. અને વિઘ્ન કેવું લાગ્યું? તો જેમ પંચામૃતની અંદર કાંકરા આવે અને જેવું કઠણ લાગે, વસમું લાગે, એવું મહારાજ કહે છે એની ભક્તિની તલ્લીનતાની અંદર એને ભંગ જયારે પડે, વિઘ્ન પડે, ત્યારે એને એટલું જ વસમું લાગે, વ્યાકુળતા થઈ જાય કે મારી વૃત્તિ, મારી અખંડ વૃત્તિ એ ભગવાન. મહારાજથી આપણને જો તમને બધાને યાદ હોય તો ગુરુ જયારે ચાતુર્માસના નિયમનો જયારે પ્રારંભ થયો ત્યારે મહારાજે એક સુંદર આપણને કીર્તનની કડી સમજાવી હતી, ભજો ભાવશું અખંડ જપ માળા રે. આ ચાતુર્માસના જયારે બધા નિયમ લીધા ત્યારે દરેક સંતોએ પોતાની શક્તિ પ્રમાણે લીધા, ત્યારે જે નિયમની અંદર કેવી રીતે માળા કરવી એના ઉપર મહારાજે બહુ સુંદર વર્ણન આપણને મહારાષ્ટ્રીએ સમજાવ્યું હતું, એટલે બધા યાદ કરજો. તો એવી જે એકાત્મ ભાવ છે કે ભગવાનની માળા કરતા કરતા વિક્ષેપ પડ્યો તો એ બધી માળાનો જે મજા ભોગ કરી નવેસરથી માળા શરૂ કરી, એટલે વિક્ષેપ ન પડે એટલું વસમું લાગે. એટલે અહીંયા મહારાજ એમ સમજાવે છે કે જેમ કાંકરા પડે અથવા ધૂળખૂબો ભરીને નાખે ને વસમું લાગે, તેમ એને એ પંચામૃતનો એમ ભગવાનની ભક્તિની અંદર વિક્ષેપ પડે. અથવા મહારાજે બીજું પણ દ્રષ્ટાંત દીધું કે કપાળમાં બળબડતો ડામ દે અને જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. મહારાજે બીજું દ્રષ્ટાંત પણ દીધું, ઓલું તો સ્વાદનું હતું, ગુણનું હતું, પણ મહારાજ કે માનો કઈ નથી કરતા, પણ છતાંય કોઈ અજાણતા આવીને તમને કપાળની વચ્ચો મધ્યની અંદર કોઈ ગરમ ગરમ ડામ દઈ દે તો આપણે આપણે કેવું આકુળ વ્યાકુળ થઈ જવાય, આપણે એકદમ ચોંકી જઈએ, આપણે પોતાની હતપ્રત થઈ જઈએ, એમ મહારાજ કે છે કે એમ હેપતાઈ જઈએ અને એમ વ્યાકુળ થઈ જઈએ, એને એવું દુઃખ થવા માંડે, એને બળવા માંડે, એને બળતરા થાય, એને તકલીફ થાય, વેદ થાય. એવી વેદના ક્યારે થાય? કે ભગવાનની મૂર્તિ વિના, ભગવાનની સેવાની અંદર, ભગવાનની ભક્તિની અંદર જે એકાગ્રતા છે એમાં જયારે પણ વિઘ્ન થાય. કેવું વિઘ્ન? તો વિષય સંકલ્પ રૂપી વિઘ્ન. કોઈ વિષયનો સંકલ્પ થાય, ભગવાન વિનાનો કોઈ પણ વિષય, પછી અહીંયા કોઈ માનશો નહીં કે સંસારનો જ વિષય હોય, ભગવાન સિવાયનો કોઈ પણ વિષય, અહીંયા આગળ મહારાજે લખ્યું ભગવાન વિના બીજા કોઈ પણ ઘાટ, એટલે એમાં તમામનો સમાવેશ થઈ ગયો. એવો કોઈ પણ સંકલ્પ થાય તો એ સંકલ્પ એને ડામ જેવો લાગે, એને વેદના ઉત્પન્ન થવા માંડે. સામાન્ય સ્નેહ હોય ને એને ભગવાનમાં સ્નેહ રહે, વૃત્તિ રહે, અને વૃત્તિમાં સંકલ્પ થાય ને તો એને દુઃખ થાય પણ વિક્ષેપ વેદના ન થાય. જયારે સમર્પણ સંપૂર્ણ પ્રેમ હોય એને તો વેદના થવા માંડે, એને તો વ્યાકુળતા થવા માંડે. એટલે અહીંયા મહારાજ સમજાવે છે કે કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિષય પ્રીતિ છે એમ જાણવું. મહારાજ કે આવી જેની વૃત્તિ હોય ને કે ભગવાન વિના બીજો સંકલ્પ ન થાય, અને જો થાય જાણ્યા જાણે, મહારાજે સંકલ્પમાં ઉપર શબ્દ વાપર્યો કે જાણે અજાણે જો એવો સંકલ્પ થાય, એવો મનમાં ઘાટ થાય તો એને આવો વસમો પણ લાગે. આ જયારે પરિપૂર્ણ હોય ત્યારે એને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ છે એમ માનવું. જો મહારાજે બ્રહ્માનંદ સ્વામીની જે અધૂરું હતું જે વાક્ય, અથવા તો એની અંદર જે ત્રુટિ હતી, મહારાજે કેવી સુંદર પૂરી કરી. મહારાજ કહે કે તમે જગતનું માત્ર વૈરાગ થવું, વાલા ભક્તો આ સિદ્ધાંતનો પ્રશ્ન છે. આપણે ઘણી વખત નિષ્કૃહી થવું એને આપણે વૈરાગ માની લઈએ છીએ, અથવા તો એને આપણે ભગવાનની ભક્તિ માની લઈએ છીએ. નિષ્કૃહી થવું, નેગેટિવ કોઈ વસ્તુ એવોઇડ કરવી અથવા કોઈ વસ્તુ ત્યાગ કરવો એ એક વિષય છે, અને કોઈ વસ્તુમાં જોડાવવું એ બીજી વસ્તુ છે. તમે એક વસ્તુમાંથી, તમારા વિષયમાંથી મનની વૃત્તિ તોડી છે એટલે વૈરાગ્ય થયો, પણ જ્યાં સુધી એ વૃત્તિને ભગવાનમાં નથી જોડી ત્યાં સુધી અધૂરું છે. અને ભગવાનની વિશે જો વૃત્તિ જોડાય અને જો વિષયમાંથી, જગતના વિષયમાંથી વૃત્તિ ન તૂટે તો પણ અધૂરું છે. એનું પરિણામ મહારાજ આગળ વચનામૃતમાં સમજાવે છે કે બંનેની અંદર આ તફાવત છે. એટલે આપણા સંતોએ જે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જે ચાર સાધન બતાવ્યા એની અંદર બંને પાસાને મહારાજે બેલેન્સ કર્યા. મહારાજ કે એક તો જગતનો વૈરાગ્ય આપણે વચનામૃતની અંદર સાંભળ્યું છે કે મહારાજ કીધું કે કલ્યાણના સાધનોની અંદર જે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જે ચાર સાધનો છે એમાં બે વસ્તુનો ચાર વસ્તુનું મહારાજ કે અનુસંધાન રાખવું, એક તો જગતના વિષયોથી વૈરાગ્ય, બીજું આત્મબુદ્ધિ, હું આત્મા છું, દેહ અને દેહથી વિરક્ત છું, બીજું ભગવાનનો મહિમા અને ભગવાનની ભક્તિ એટલે ભગવાનની સેવા પરાયણતા, ભગવાન સાથે પ્રેમ, આ ચાર વાનાનો સમન્વય થાય ને ત્યારે પાકું સત્સંગી થવાય છે. કોઈ એક સાધન કરીને આપણે સત્સંગી થઈએ તો અધૂરોપણું રહેશે. એટલે અહીંયા મહારાજ સમજાવે છે કે વૈરાગી બરાબર છે, જગતના વિષયોથી નિષ્પૃહિતા એ તો વૈરાગ્ય થયો, પણ ભગવાનમાં સ્નેહ ક્યારે થાય કે જયારે ભગવાનના ચરણની અંદર અથવા ભગવાનની મૂર્તિ અંદર પોતાને પોરવી દઈએ, અખંડ મનને પોરવી દઈએ, ભગવાનની સ્મૃતિ અખંડ આપણને રહે, અહર્નિશ ભગવાનની યાદ રહે, ત્યારે એવું સ્વરૂપ અને ભગવાન સાથેનું જયારે સતત નાતો એ જયારે જીવાત્માને બંધાય ત્યારે મહારાજ ભગવાન સાથેનું પ્રેમનું લક્ષણ થયું. અહીંયા વિષય ભગવાન છે, પછી એ જ વ્યાખ્યા તમે કોઈ વિષય સાથે બાંધો તો એ વિષયને પણ લાગુ પડે, પણ મૂળ ભગવાનની સાથેનો અહીંયા ભગવાન વિષય છે, ભગવાન સાથેનો વિષયની અંદર એકાત્મ ભાવથી એની અંદર પોરવાઈ જવું, એની અંદર ભાવ કેળવી દેવો, એવો ભાવ એ સ્નેહનું સ્વરૂપ છે. એ રીતે મહારાજ અહીંયા આગળ ઉત્તર કર્યો અને મહારાજ કે એવી રીતે જેને વર્તતું હોય તેને તો ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. આવી જેને વર્તતું હોય એટલે આવી જેનામાં આ પ્રમાણે વર્તન હોય, જેનું જીવન આ પ્રમાણે હોય, જેની સમજણ આ પ્રમાણે હોય અને સમજણ એના કાર્યની અંદર પણ દેખાતી હોય, માત્ર જ્ઞાનમાં નહીં એના વ્યવહારમાં પણ દેખાતી હોય, આચરણમાં પણ દેખાતી હોય. એટલે મહારાજ અહીંયા આગળ લખ્યું કે એવું વર્તતું હોય, નહીં તો મહારાજ અહીંયા એવો શબ્દ વાપર્યો હતો કે એવી જેની સમજણ હોય એને પ્રેમ છે. અહીંયા મહારાજે શબ્દ કયો વાપર્યો? આવી જેની સમજણ હોય એને પ્રેમનું સ્વરૂપ. મહારાજ કે ના, આ જેને વર્તતું હોય એટલે એને વર્તનમાં મૂકવાનું છે. આ માત્ર જ્ઞાનમાં પરોપદેશે પાંડિત્યમ નથી, આ ઉપદેશ કરવા માટે કે બોલવા માટે કે વાકપટુતા માટે આ સ્વરૂપ નથી, આને વર્તવા માટે છે, આચરણમાં મૂકવા માટે છે. એટલે મહારાજ અહીંયા સમજાવ્યું કે એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે, તેને જ પ્રીતિ છે. આ સમજણ તો છે પણ સાથે સાથે વર્તનમાં પણ છે, એના આચરણમાં પણ છે. એવું જેનું આચરણ હોય એને ભગવાન સાથે પ્રીતિ છે એમ જાણવું અને તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસીને જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેવી જણાઈ આવશે. મહારાજ કે હવે તમારું આ સમજણ સાથે પોતાનું આત્મચિંતન કરો અને આત્મચિંતન કરીને જુઓ કે ક્યાં કેટલો વિક્ષેપ છે, આત્મચિંતન કરીને જુઓ તમારી સ્થિતિ શું છે, ભગવાનને વિશે કેટલો સ્નેહ છે, એ કેવા એનું માપદંડ શું બતાવ્યું મહારાજે? ભગવાન વિના બીજા કોઈ ઘાટ ન થાય અને અખંડ ભગવાનના મૂર્તિમાં મન પોરવેલું રહે, સ્મૃતિ રહે, આ બે લક્ષણો બતાવ્યા બરાબર. ભગવાનના સ્વરૂપની અંદર અખંડ વૃત્તિ રહે, તમે તપાસો કે અમારી અખંડ વૃત્તિ, ભગવાન અમને અખંડ અહર્નિશ યાદ રહે છે, પહેલા એ જ અંગ તપાસો. અને બીજું કે ભગવાન સિવાય બીજા કોઈ સંકલ્પો થાય છે, હું ફરી પાછી વાત કરું, બીજા ઘાટના અંદર વ્યવહારિક જે કામ ભગવાનની આજ્ઞા અને ધર્મ મર્યાદાથી જે કરીએ છીએ એનો દોષ નથી, એ વ્યવહારિક કામ છે, ધર્મ છે, જીવનની અંદર આ દેહ ધર્મ છે, પણ એની મર્યાદામાં હોય, મર્યાદાની બહાર કરો તો એ પણ ન ચાલે, પણ મર્યાદામાં રહીને કદાચ એ કરતા હોય ને સંકલ્પ કરતા હોય તો એનો બાદ નહીં, પણ એ સિવાય પોતાના સ્વાર્થ માટે, પોતાના દેહ સુખ માટે, પોતાના વિષય સુખ માટે, કોઈ વિષયની પ્રાપ્તિ માટે, પોતાની તૃષ્ણા અહમમત્વને સંતોષવા માટે, એવા કોઈ કારણથી જયારે વિષયોના સંકલ્પ થતા હોય તો મહારાજ કહે છે એવા સંકલ્પ વિઘ્નતા છે, એટલે એવા સંકલ્પ ન થાય. અને જો જાણે અજાણે થાય તો એ કેટલું વસમું લાગે, તો જેમ પંચામૃત ખાતા કાંકરા અથવા તો ધૂળ મોઢામાં આવે, અથવા તો કોઈ કપાળની અંદર સળકસતો કોઈ એવો ગરમ જે ડામ દઈ દે અને જેવું વસમું લાગે એટલું એને વસમું જણાય. આવી સ્થિતિ વર્તતી હોય તો એ દરેકે તપાસી જોવે અને પછી નક્કી કરીએ કે આપણને ભગવાન પ્રત્યે કેટલો સ્નેહ છે. એવી સુંદર મહારાજ અહીંયા સિદ્ધાંતની વાત આપણને સમજાવી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે કે એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? મહારાજે આવું સુંદર જયારે વ્યાખ્યા કરી કે મહારાજ કહે કે વૈરાગ્ય તો બરાબર છે, વૈરાગ તો તમે ત્યાગી દીધું એટલે વૈરાગ્ય બરાબર, પણ મનમાંથી સંકલ્પ ટળ્યો નથી ત્યાં સુધી એ વૈરાગ્ય પણ પરિપૂર્ણ ગણાય નહીં, અને સંકલ્પ થાય છે એ જ મોટું વિઘ્ન છે. પણ મહારાજ કે સંકલ્પ થાય વિઘ્ન તો છે પણ સાથે સાથે વિક્ષેપ પણ છે, સેમાં? ભક્તિની અંદર, તમારા ધ્યાનની અંદર, ભગવાનના એકાગ્રતાની અંદર, એટલે એવું વસમું પણ લાગે છે. એવું જેને વર્તતું હોય એની ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર જવાબ મહારાજની પાસે માંગ્યો. મહારાજ કે મહારાજ બહુ સુંદર વ્યાખ્યા કરી કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે અને અમારે બધાને રાખવી છે. બ્રહ્માનંદ સ્વામીએ એવો સુંદર ભાવ વ્યક્ત કર્યો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમારે એવી જ વૃત્તિ રાખવી છે અને અમારે એવી જ રીતે વર્તવું છે કે અમને ભગવાન સિવાય બીજા કોઈ સંકલ્પ થાય નહીં. અમારે એવી સમજણ કેળવવી છે તો હવે અમને એનો ઉપાય બતાવો, અમને એનું સાધન બતાવો, અમે આપના શરણે છીએ, અમને એનો રસ્તો બતાવો મહારાજ. કે ભગવાન એવી દ્રઢ પ્રીતિ, એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય એનું શું સાધન છે, એવો બ્રહ્માનંદ સ્વામીએ સુંદર પ્રશ્ન પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. સત્પુરુષોનો સંગ, ભલા ભક્તો, સત્પુરુષોની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર બહુ વિસ્તારથી કરેલી છે. સત્પુરુષો કોને કહેવાય? જે ભગવાનની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્ર મર્યાદા પ્રમાણે રહેતા હોય અને ભગવત પરાયણ, ભક્તિ પરાયણ, સદાચારી જીવન જે જીવતા હોય, અને તેવા જ ગુણ કે તમારા અંદર જોવા પણ ઈચ્છતા, તત્પર હોય, આતુર હોય, તમને પણ એમના યોગમાં જે આવે એમાં પણ એવા જ ગુણ પ્રેરે એવા હોય, એવા જે વ્યક્તિઓ છે, એવા સદાચારી વ્યક્તિઓ છે, એવા શાસ્ત્ર મર્યાદામાં રહેનારા વ્યક્તિઓ છે, એને આપણા શાસ્ત્રોએ સત્પુરુષ કીધા, જે સત માર્ગને અનુસરે છે, જે ધર્મ માર્ગને અનુસરે છે. એવા જે સત્પુરુષ છે, જે ભગવાનના માર્ગને અનુસરે છે, ભગવાનની આજ્ઞાને અનુસરે છે, અને પોતે અનુસરે છે એટલું જ નહીં પણ એમના યોગમાં આવનારને પણ એ જ માર્ગે અનુસરવાનો આગ્રહ રાખે છે. કોઈને પરાણે ધકેલી જ મોકલતા નથી, પણ આગ્રહ એવો રાખે કે મારા યોગમાં કોઈ આવે તો હું પણ એને એ માર્ગે ચડાવું, એવો આગ્રહ રાખે છે. એવા જે વિવેકી, જેવા જ્ઞાની અથવા તો તપસ્વી, ભક્તવાન, એવા જે સત્પુરુષ, સદાચારી એવા જે પુરુષ, એને આપણા શાસ્ત્રોએ સત્પુરુષ કીધા છે. તો ભગવાન અહીંયા સમજાવે છે કે સત્પુરુષનો જે પ્રસંગ, એમના પ્રસંગથી પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. સત્પુરુષોનો સંગ એ પરમેશ્વરની દ્રઢ પ્રીતિ નથી, આ વસ્તુ સમજો. સત્પુરુષોનો સંગ એ પૂર્ણ વિરામ નથી, સત્પુરુષોનો સંગ એ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિનું કારણ માત્ર છે. પ્રીતિ ક્યાં કરવાની છે? પરમેશ્વરની અંદર. આપણો પ્રશ્ન ત્યાંથી શરૂ થયો છે, ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય, સ્નેહ હોય, એનું શું રૂપ છે? ભગવાને સ્વયં બ્રહ્માનંદ સ્વામીનો પણ પ્રશ્ન એ છે, બ્રહ્માનંદ સ્વામી મહારાજને પૂછ્યું એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય એનું સાધન શું છે? અને એના ઉત્તરની અંદર મહારાજ સમજાવે છે કે સત્પુરુષોનો પ્રસંગ એ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે, એટલે માધ્યમ છે, એનું સાધન છે. એના સાધને કરીને તમે તમારી સિદ્ધિ સુધી પહોંચો. એટલે સિદ્ધિ શું થઈ? પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ એ લક્ષ્ય છે, એ હેતુ છે, એ સિદ્ધિ છે. અને એ સિદ્ધિ પામવા માટે સત્પુરુષોનો સંગ. હવે સત્પુરુષોનો સંગને પણ આપણે સમજીએ, કેમ સત્પુરુષોનો સંગ કારણ બને? તો કે એવા જે સત્પુરુષ છે એના પ્રસંગમાં રહેવાથી ભગવાનનો પરિપૂર્ણ મહિમા સમજાય. જેવો જ્ઞાની, જેવું જ્ઞાન એ સત્પુરુષોને છે, જે ભગવાનના માર્ગે ચાલે છે, એવા સત્પુરુષોને જેવી ભગવાનનો મહિમા છે, એવો મહિમા એ સત્સંગના દ્વારા, એ સત્પુરુષોના દ્વારા, એ સંતોના સમાગમ દ્વારા, એ ઋષિમુનિઓના સમાગમ દ્વારા, એ ભક્તોના સમાગમ દ્વારા, આ બધા સત્પુરુષોમાં આવે. એ સત્પુરુષોની અંદર જેને જેવો ગુણ રહેલો છે, એમને પોતાને સમજણ છે, એવો પરિપૂર્ણ મહિમા એ આપણને પણ સમજવામાં સાનુકૂળ થાય. ભગવાનને રાજી કરવાના ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેવા સાધનો એને જાણવા મળે. ભગવાન કેમ રાજી થાય? કારણ કે એનું આચરણ કરે છે સત્પુરુષો. તો એવા જે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું જે આચરણ કરે છે, તો એવો જે જીવ એમના સંગમાં આવે, પ્રસંગમાં આવે, તો એને એના જે ગુણો છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, શેને માટે? ભગવાનને રાજી કરવાને માટે. એવા જે ગુણો છે એને જાણવાનો, શીખવાનો અને તેને દ્રઢ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. સત્પુરુષોનો સંગ એટલે અત્યારે જે પેપરોમાં આવે છે એવો સંગ નહીં, આ પત્રિકાઓમાં છપાય છે આવે છે એવો સંઘ નહીં. અહીંયા જે સંઘ વાત કરી છે સત્પુરુષોનો સંઘ, કારણ કે મિથ્યા અત્યારે અર્થનું અનર્થ કળિયુગની અંદર ઘણા બધા કરે છે, અને ઘણા બધા પોતાના મનમાં અર્થ કરીને, શાસ્ત્રને તોડી મરોડીને પ્રસ્તુત કરીને વિકૃત પોતાની ભાવનાઓ પ્રસ્તુત કરે છે. અહીંયા મહારાજે એવો સંઘ નથી કીધો, મહારાજે હેતુ બતાવ્યો. સત્પુરુષનો સંઘ શાના માટે? તો ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરવા માટે. એટલે લક્ષ્ય શું થયું? સત્પુરુષોનો સંગ એ માત્ર માધ્યમ છે, સાધન છે. એના શું હેતુ માટે? તો કે ભગવાનનો પરિપૂર્ણ મહિમા સમજાય, ભગવાન રાજી થાય એવા ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેવા ગુણો શીખાય, એને સમજાય અને એની અંદર દ્રઢ થવાય, એવા ગુણો મેળવવા માટે એક સાધનનો ઉપયોગ કરી અને હેત તો ભગવાનમાં કરવાનું છે, રાજી તો ભગવાનને કરવાના છે, ભગવાનને પામવાના છે, અને એ કારણ પૂરતું જો માધ્યમ હોય, કારણ હોય, તો એ સત્પુરુષોનો સંગ છે, એટલે સત્સંગ છે. સત્પુરુષોનો સંગ એટલે સતનો સંગ, સત્યનો સંગ, સત આચરણનો સંગ, સત્ય ધર્મનો સંગ, સત્ય ભક્તિનો સંગ, એવો જે સત્સંગ, એવા સત્પુરુષોનો જે વર્ગ છે, એની સાથે સમાગમ કરવાથી એના જેવા ગુણને એ ગ્રહણ કરીને આપણે ગુણવાન થવાનું છે. એનો પ્રસંગ કરીને, એનામાંથી ગુણ ગ્રહણ કરીને આપણે ગુણવાન થવાનું છે. અને જ્યાં સુધી આપણે ગુણવાન નહીં થઈએ ત્યાં સુધી આપણે આપણા લક્ષ્ય સુધી નહીં પહોંચી શકીએ. આપણે જ્યાં સુધી આચરણમાં નહીં મૂકીએ, એટલે હવે આ શબ્દને જે સત્પુરુષોનો પ્રસંગ, એને ઉપરના વાક્ય સાથે આપણે જો તોલીએ તો ભગવાને કીધું એવી રીતે જેને વર્તતું હોય, વર્તતું હોય, વર્તનમાં મૂકવાનું છે. જે ગુણ પ્રસંગે કરીને ગ્રહણ કર્યા એ ગુણને શું કરવાના છે? વર્તનમાં મૂકવાના છે. જે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આ જે સાધન ભગવાનને રાજી કરે છે, એની જે જ્ઞાન મેળવ્યું, એના સાધનને આપણે સમજ્યા, એને શીખ્યા, એને દ્રઢ કર્યા, એને ક્યાં મૂકવાના છે? વર્તનમાં મૂકવાના છે. અને કેવી રીતે? ભગવાનને વિશે પ્રીતિ થાય એવી રીતે, ભગવાન રાજી થાય એવી રીતે, એટલે પોતાના ધ્યેય સુધી પહોંચે એવી રીતે એને વર્તનમાં મૂકવાનું છે. એવો સમન્વય કરી અને મહારાજ અહીંયા આગળ સુંદર ઉત્તર સમજાવ્યો કે સત્પુરુષોનો જે પ્રસંગ, એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. એવું કરવાથી, એમના સંગ કરવાથી જીવાત્મા એવું શીખે છે. બરાબર સમજાય છે ને? જરા માથું હલાવજો તો મને ખ્યાલ આવે. બરાબર. એવી રીતે અહીંયા ભગવાન આપણને ભગવાન સાથેનો પ્રેમ કેમ થાય એની મહારાજે સુંદર વ્યક્તિ આપણને સમજાવી. ત્યારે સોમલા ખાચર બોલ્યા, મહારાજે આવો સુંદર ઉત્તર કર્યો કે અમે આ રીતે સત્પુરુષોનો સંગ કરીએ તો જીવાત્માને રૂડા ગુણ આવે. સત્સંગ કરીએ, મહારાજ કીધું, કથા વાર્તાનું શ્રવણ કરીએ તો રૂડા ગુણ આવે. તમે સારાના યોગમાં રહો તો તમે એનામાંથી ગુણ ગ્રહણ કરો અને એ ગુણને વર્તનમાં મૂકો. વર્તનમાં મૂકો એટલે તમારા લક્ષ્ય સુધી તમે આગળ પહોંચી શકો, ભગવાનમાં હેત થઈ શકે. એવું મહારાજ જયારે સુંદર ઉત્તર સમજાયો એટલે સોમલા ખાચરે પૂછ્યું છે, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? મહારાજ, અમે તો રાત દાડો અહીંયા તમારી વચ્ચે પડ્યા રહીએ છીએ, અમે તો આ દરબારગઢની અંદર પડ્યા રહીએ છીએ, આ 500 પરમહંસો વચ્ચે પડ્યા રહીએ છીએ, આપ જેવા પરમેશ્વર અમારી સાથે છો, અમે આપના અહીંયા આગળ સાનિધ્યમાં અમે રહીએ છીએ, છતાંય અમને એવી ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કેમ નથી થતી? એવો સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો. અને આ લગભગ આપણને બધાને આ પ્રશ્ન નડતો હોય છે કે આપણે સત્સંગ કરીએ છીએ, આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, આપણે યથાશક્તિ ધર્મ પાલન કરીએ છીએ અને સંસારનો અભાવ પણ આપણે ઘણી વખત લેવા પ્રયત્ન કરીએ છીએ, છતાંય ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કેમ નથી થતી? એટલે મહારાજ એનો સુંદર ઉત્તર સમજાવ્યો છે. મહારાજ કે એવો, અહીંયા સોમલા ખાચરે પૂછ્યું કે એવો પ્રસંગ કરવા છતાં પણ ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ ન થતી હોય એનું શું કારણ હોય? મહારાજ, અમે આટલું તમારો સંગ કરીએ છીએ છતાંય અમને આવું પ્રાપ્તિ નથી થતી, તો એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો અને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિશે પ્રીતિ થતી નથી. મહારાજ કે તમે પ્રસંગ કરો છો પણ શરીરથી અહીંયા છો, મન ક્યાંય ભટકે છે. બીજું, અડધું માનો છો ને અડધું નથી માનતા, અડધું જગતનું માનો છો, અડધી આજ્ઞા પાડો છો ને અડધી નથી પાડતા. મહારાજ અહીંયા અડધું તમે કીધું ને, અડધું અમને અમારો પ્રસંગ કરો છો ને અડધો જગતનો પ્રસંગ કરો છો, એટલે અમારા પ્રસંગમાં જ્યાં સુધી છો ત્યાં સુધી અમારામાં વૃત્તિ રહે છે અને જ્યાં વિષય વ્યવહારનો યોગ થાય છે એટલે વિષય વ્યવહારની અંદર અનાસક્તિ ન હોવાને કારણે તમારી વૃત્તિઓ ત્યાં વિષય વ્યવહારમાં ખેંચાઈ જાય છે અને જયારે વિષય વ્યવહારમાં ખેંચાય છે ત્યારે અમે ભૂલાઈ જઈએ છીએ, ત્યારે તમને અમારો ભાર રહેતો નથી, એટલે તમારું પરિપૂર્ણ જે ભાવ છે એ તમે અમને સમર્પિત થયા નથી. કેવી રીતે? મહારાજ કહે છે કે અડધો અમારો પ્રસંગ કરો છો ને અડધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિશે પ્રીતિ થતી નથી. એટલે સંપૂર્ણ ભાવ અને મનની એકાગ્રતા, તે એટલે પ્રસંગ અથવા તો શરણ થવું, ભગવાનના શરણે નથી ત્યાં સંપૂર્ણ રીતે, એટલે થોડા ભગવાનમાં ભાવ છે અને થોડો એવો ને એવો ભાવ જગતનો છે, એટલે જગતનો ભાવ ભગવાન જેવું. મારે કીધું જેવા ભગવાનને જાણો છો એવા જગતને એવા જ જાણો છો, એટલે ભગવાનની મોટપ નથી સમજાણી, ભગવાનનો મહિમા નથી સમજાણો, અને જેવો સમજાણો છે, જેવી મહત્તા ભગવાનની સમજાણી છે એવી મહત્તા જગતની એ સમજાણી છે, દેહની પણ સમજાણી છે, દેહના વિષયોની પણ સમજાણી છે, દેહના સંબંધીની પણ સમજાણી છે, દેહના સુખની પણ એક તમે તોલ એક સરખો કરો છો, એટલે ભગવાન અને જગત એને તમે એક ત્રાજવે તોલો છો, જયારે કે એક ત્રાજવે તોલાય નહીં. ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જગત નાશવંત છે, જગત મિથ્યા છે, ભ્રમણા છે, એનો ત્યાગ કરવાનો છે. અને ભગવાન શાશ્વત છે, અખંડ છે, અવિનાશી છે અને અનંત સુખના એ સિંધુ છે, અને જગત છે દુઃખનું કેન્દ્ર છે. તો એનો જે તફાવત છે એ સમજ્યા નથી. અને જેવો અમારા પ્રત્યે ભાવ છે એવો ને એવો જગતમાં ભાવ રાખો છો, તો જેવો જગતમાં ભાવનું યાદ આવે છે અથવા એનો યોગ થાય છે એટલે અમારો ભાવ ઓસરી જાય છે, એટલે અમારામાં પરિપૂર્ણ પ્રીતિ થતી રહેતી નથી અને એ જગતમાં આકર્ષાય છે. એટલે મહારાજ અહીંયા આગળ સુંદર વાત સમજાવી કે જેવી ભગવાનને વિશે આસક્તિ અથવા વિષયને એવો સુખનો યોગ થાય છે એટલે મન એમાં આસક્ત થાય છે, બંધાય છે, અને પછી ભગવાન વિષય એમાં વિક્ષેપ પડે છે, ભગવાન વિસરાઈ જાય છે, એટલે પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. એવો સુંદર મહારાજ, એટલે આ એટલા માટે મહારાજ આપણને સમજાવે છે કે આપણે પણ વિચારો, ભગવાનનો મહિમા, જગતનો વિષયનો મહિમા એ સરખો ન હોય. એક નાશવંત છે, એક તુચ્છ છે, અને એક ભગવાનનો જે સુખ, ભગવાનનું સુખ છે એ તો અવિનાશી છે, અનંત છે, અપાર છે અને શાશ્વત છે. એવું ભગવાનનું સુખ છે, એનો મહિમા એ રીતે સમજવો, તો એની અંદર આપણી મનની વૃત્તિ સ્થિર રહી શકે. પછી ગામ વસોના વિપ્રવાલા ધ્રુવે, તેણે ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યો છે. હવે પછી જયારે મહારાજ આવો ઉત્તર કર્યો કે આ તમે અડધું અમારામાં વૃત્તિ રહે છે અને અડધી વૃત્તિ તમારી જગતમાં રહે છે, એટલે આપણા વસો ગામના ભૂદેવ એવા વાલા વિપ્ર ધ્રુવ એમને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ અમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? તમારી વાત સાચી છે મહારાજ, તમે ઉત્તર કર્યો સોમલા ખાચરના પ્રશ્નનો, એ પણ બહુ ઉત્તમ છે કે જેવું ભગવાનને વિશે પ્રીત છે એવું જગતને વિશે પણ અહમ અમત્વ થાય છે. દેહનું અહમ અને વિષયનું એટલે સંબંધોનું મમત્વ, અહમ અમત્વ. તો એવું અહમ અમત્વ પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે પણ ઘાટ થાય છે, જેવું તમારા માટે થાય છે. હવે એવું દેહના માટે થાય છે તો એવું કેમ થાય છે અને કેમ ટાળવો? મહારાજ એનો રસ્તો બતાવો. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે ભગવાનમાં પ્રીતિ થાય એનો રસ્તો બતાવો, એટલે મહારાજે એનો ઉત્તર બતાવ્યો. એટલે કીધું કે સત્પુરુષોનો સંગ, સત્સંગનો સંગ, એનાથી ભગવાનમાં ગુણ શીખીને, ભગવાનનો મહિમા શીખીને ભગવાનમાં હેત કરવું એ એનું લક્ષણ છે. એટલે સોમલાખાચારે કીધું કે અમે તો મહારાજ રોજ કરીએ છીએ તોય અમને અસર ન થતી, તો એનો ઉત્તર મહારાજે કર્યો કે તમે વેચાયેલા છો, તમારી વૃત્તિઓ વેચાયેલી છે, તમારો ભાવ વેચાયેલો છે, અડધું અમારામાં છે ને અડધું જગતમાં છે. એટલે ભૂદેવે પૂછ્યું કે મહારાજ વાત સાચી છે, અડધું જગતમાં તો વિષય અહમ અમત્વ રહે છે, પણ હવે એને ટાળવું કઈ રીતે? એવો સુંદર અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે અહમ અમત્વના ઘાટ થાય છે તે કેમ ટળે, એનો ઉપાય મહારાજ બતાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જીવની વિપરીત ભાવના થાય છે. પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો, તે દેહ રૂપ માને છે. વાલા ભક્તો, અહીંયા મહારાજે ઉત્તર બતાવ્યો, પહેલા એનું કારણ બતાવ્યું કે કેમ એવું થાય છે, આવું વાસના અહમ અમત્વ કેમ જગતની નથી ટળતી, કેમ દેહના, દેહ અને દેહના સંબંધીને વિશે મમત્વ નથી ટળતું, અથવા તો દેહના સુખને વિશે એવું મમત્વ નથી ટળતું, એવું આકર્ષણ નથી તૂટતું, એવી આસક્તિ નથી તૂટતી, અને તૂટવાનું શું કારણ છે અને એને કેમ ટેળાય? ત્યારે મહારાજ કહે છે કે એ તો દેહની વિપરીત ભાવના થઈ. વાલા ભક્તો, બે પ્રકારની સમજણ આપણે શાસ્ત્રોએ બતાવી છે. એક અવળી સમજણ, અવળી સમજણ એટલે અચેતન એવું જે અને નાશવંત એવું જે દેહ, આ દેહ કેવું છે? સ્થૂળ છે. અને સ્થૂળ એટલે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, આ ત્રણેય દેહને શાસ્ત્રોએ નાશવંત બતાવ્યા છે. પણ પ્રાકૃતિક રીતે આપણે જો પોતાને જોતા હોઈએ તો સ્થૂળ ભાવે જોઈએ છીએ, એટલે એવું જે પોતાનું સ્થૂળ દેહ છે નાશવંત છે અને અચેતન છે, જડ છે. ચેતન તત્વ અંદરથી આત્મા છૂટું પડી જાય પછી આ શરીર કોઈ ઉપયોગમાં રહેતું નથી, પંચભૂતમાં વિલીન થઈ જાય, બાકી કોઈ ઉપયોગમાં આવવાનું નથી. એવું જે જડ છે, અચેતન છે, નાશવંત છે, એવું જે પોતાનો દેહ તેને પોતાનું સ્વરૂપ માનીએ છીએ. અને પછી એ સમજણથી આ દેહાભિમાન આવે, આ હું છું, આ મારું શરીર છે, આ મારો, મારાની ભાવના છે, અને પોતાના દેહનું અભિમાન આવે, અહંકાર આવે. અને દેહ અભિમાન આવે એટલે દેહ અભિમાનની ભ્રમણાએ કરીને દેહનું જે સુખ છે, દેહના જે સંબંધ છે એમાં મમત્વ બંધાય છે. જયારે દેહ રૂપી પોતાના સ્વરૂપને ક્યારે આ ભ્રમણા ઉભી થઈ? કે જયારે પોતાને આ દેહ માની લીધો, જે આ અચેતન, જડ, નાશવંત એવું જે દેહ છે, સ્થૂળ ભાવથી જે પંચભૂતથી બનેલું એવું અચેતન જે દેહ છે, એની અંદર પોતે હું છું એવી ભાવના કેળવી એટલે અહંકાર આવ્યો કે આ હું છું. અને એ હું ભાવના થઈ એટલે એ દેહને પ્રત્યે મમત્વ બંધાણો, પહેલા અહમ બંધાણો. અને દેહને પ્રત્યે જયારે અહમ બંધાણો, ત્યારે દેહના સુખ પ્રત્યે, દેહના સંબંધો પ્રત્યે, દેહના જે વિષયો છે એના પ્રત્યે એ જીવાત્માને મમત્વ બંધાય છે, અને એ જ્યારે બંધાય છે ત્યારે એ વિઘ્નરૂપ થાય છે. એટલે શાસ્ત્રકારોએ શું કીધું, આને અવળી સમજણ કીધી, વિપરીત સમજણ છે. તો સવળી સમજણ શું હોય? આ વિપરીત સમજણ છે. તો સવળી સમજણ શું હોય? તો સવળી સમજણ એ છે કે અચેતન અને નાશવંત જળ દેહ એનાથી પૃથક જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ, જે ચૈતન્ય કારણ સ્વરૂપ જેના દ્વારા આ શરીર ગતિમાન થઈ શકે છે. ચેતનવંતુ આપણને દેખાય છે પણ આ શરીરની ચેતના નથી, આ ચૈતન્ય આત્માનું છે. એવા પોતાના આત્માને, જીવાત્માને જયારે ઓળખે એટલે આ દેહથી પૃથક જયારે જાણે ત્યારે શાશ્વત અને સનાતન જીવ છે. આ દેહ સનાતન નથી, દેહ તો નાશવંત છે. એટલે નાશવંત દેહ પ્રત્યેનો અહમ ટળે, પોતાના મૂળ સ્વરૂપને જયારે જોવે, આત્મ સ્વરૂપને ઓળખે, અને આત્મ સ્વરૂપને જયારે ઓળખે ત્યારે પોતાના દેહ સ્વરૂપે જે મમતો અહમ બંધાણો હોય એ અહમ ટળે કે આ તો નાશવંત છે અને ગમે તેટલું સાચવીશું, ગમે તેટલું સંભાળીશું તો એક દિવસ નાશ થવાનો છે. એ ભાવના થાય એટલે અહમ ટળે, અભિમાન ટળે. અને જયારે દેહનું અભિમાન ટળે, દેહ જયારે નાશવંત જણાય અને દેહની જયારે મમત્વ જયારે છૂટે એટલે દેહ પ્રત્યેના જે સુખ છે, દેહ પ્રત્યેના જે સંબંધ છે, દેહ પ્રત્યેની જે મહત્વાકાંક્ષાઓ છે એની અંદરથી પણ આસક્તિ ટળે. કારણ કે દેહ નાશવંત છે તો દેહના સુખ પણ નાશવંત થવાના છે એવી સમજણ આવે. એટલે મહારાજે કીધું એવી જે સમજણ હોય એને સવળી સમજણ કીધી. અહીંયા મહારાજે શું બતાવ્યું? કઈ સમજણ? વિપરીત સમજણ. સવળી સમજણ જીવાત્મા નથી સમજતો, પોતાના દેહને આત્માને દેહરૂપ માને છે. એટલે મહારાજે અહીંયા લખ્યું જવાબમાં કે એની વિપરીત ભાવના થઈ છે. આ અવળી સમજણ છે, આ અવળું જ્ઞાન છે, અજ્ઞાનતા છે. અવળું જ્ઞાન પણ જવા દો, આને અજ્ઞાનતા જ કહેવાય, અજ્ઞાનતા છે. અને ભ્રમણા છે, આ ભ્રમણા છે. કેવી ભ્રમણા? એટલે મહારાજે કીધું વિપરીત ભાવના થઈ છે. ભાવના એટલે ભ્રમણા, તમારી એવી ભાવ તમને જે સમજાણો છે ખોટો સમજાણો છે, આ તમારી ભ્રમણા છે. અને ભ્રમણા પણ વિપરીત છે, આ સરળ કે સીધી ભાવના નથી, આ સીધી સમજણ નથી, આ સવળી સમજણ નથી, આ વિપરીત છે, અવળી છે. કઈ કેવી રીતે? તો કે પોતાના દેહ થકી પૃથક, પોતાના દેહ થકી વિલક્ષણ એવો જે જીવાત્મા તે રૂપ નથી માનતો અને દેહરૂપ માને છે, પોતાને દેહરૂપ જ માને છે. એટલે દેહાભિમાન આવે છે, દેહાભિમાન આવે એટલે દેહના સુખની અંદર આસક્તિ થાય છે. દેહાભિમાન ટળે, અહંકાર ટળે તો દેહનું મમત્વ ટળે, તો દેહના વિષય સુખ અને સંબંધોનું પણ મમત્વ ટળી શકે. એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે એની વિપરીત ભાવના થઈ છે, એની વિપરીત એવી ભ્રમણા થઈ છે. અને જે જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે, હવે મહારાજ કહે છે કે આવી વિપરીત ભાવના થાય એનું કારણ છે કે આ દેહને વિશે જીવાત્મા કેવી રીતે વળગ્યો છે. તો જેમ કોઈ પુરુષ હોય એને દરજીને ઘેર જઈને ડગલો સીવડાવીને પહેર્યો ત્યારે તે એમ માને છે દરજી તે મારો બાપ છે અને દર્જણ તે મારી માં છે, એમ જે માને તે મૂર્ખ કહેવાય. આપણે વાલા ભક્તો સાંસારિક જો સામાન્ય બુદ્ધિથી વિચારીએ ને, મહારાજે બહુ સુંદર સરળ દ્રષ્ટાંત આપ્યું છે. આપણને એમ લાગે કે મહારાજે કેવું આમ સરળ ભાષાનો પ્રયોગ કર્યો કે જીવાત્મા સમજી શકે. તો કોઈ પણ સામાન્ય માણસ હોય ને એની સમજણ એવી હોય કે પોતે દરજીને ત્યાં જઈને ડગલો એટલે કપડા, કોઈ પણ કપડા સીવડાવે. હવે એ કપડા સીવ્યા છે તો કપડાથી આપણે સુંદર દેખાઈએ છીએ, કપડા આપણા અંગને ઢાંકે છે, આપણું રક્ષણ કરે છે, આપણે સમજીએ છીએ. પણ છતાંય આપણે એ કપડા સીવનારને પોતાના મા બાપ માનીએ છીએ? તો નથી માનતા. અને માનતા હોય તો શું કહીએ આપણે? એને કોઈ એવું માનતું હોય તો એને મૂર્ખ કહીએ છીએ. સામાન્ય સમજણ એવી હોય ને દરેકની કે ભાઈ કપડા સીવી આપ્યા છે મને, તમારું અંગ ઢાંક્યું છે, તમને સુંદર દેખાવવાન કર્યા છે, પણ છતાંય તમે એને મા બાપ નથી માનતા. કારણ કે જે કપડા એને સીવી આપ્યા છે એ ફાટી જવાના છે, ગંદા થવાના છે, મેલા થવાના છે, એ તમને શાશ્વત સુખ આપનારા નથી. અને એટલા માટે તમે એની મર્યાદા, એને તમે કદાચ પૈસા આપો, થેન્ક યુ કહો, પણ તમે એની સાથે મમત્વ નથી બાંધતા, તમે એની સાથે મમત્વ નથી બાંધતા. કારણ કે તમે જાણો છો જે વિષય તમને આપ્યો છે ને આ જે કપડા એ કેવા છે, નાશવંત છે. અહીંયા મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે તમને. એટલે આ કપડામાં હેત નથી, જ્યાં સુધી પહેરો છો ત્યાં સુધી ગમતા હોય બરાબર છે, પણ ફાટી જાય, તૂટી જાય એટલે કાઢ નાખો છો. પોતું થઈ જાય છે ઘણી વખત, આપણે ગ્રહસ્થના ઘરમાં તમે જોતા હશો કપડાં ફાટી જાય ને એટલે પછી એને પોતામાં વાપરીએ છીએ. જે કપડું આપણે ચાવથી લઈ આવ્યા, મોંઘામાં એલું લઈ આવ્યા, હા, અને ખૂબ સાવધાનીથી તમે એને સીવડાવ્યું, ખૂબ સારી રીતે પહેર્યું, એનાથી તમે તમારું સમાજની અંદર પ્રતિભા તમારી પાડી, પણ જયારે ફાટી ગયું ત્યારે એને સજાવીને મૂકી નથી. ભગવાનનું પ્રસાદીનું હોય તો જુદી વસ્તુ છે, હું તો તમારા મારા જેવાની વાત કરું છું, આપણા કપડાની, હા, આપણા ડગલાની. તો આપણે એને એનું મમત્વ નથી બંધાણો, અને એની સાથે મમત્વ નથી, એટલે એને શિવનાર એની સાથે પણ મમત્વ નથી રહેતું. વાત સમજાશે? પોતાના કપડા જેને સીવ્યા છે એની સાથે આપણે સમજણ સાથે જોડાણા છીએ કે જ્યાં સુધી વાપરવાનું છે ત્યાં સુધી વાપરવાનું છે, જે દિવસે નાશ થઈ જશે તે દિવસ એને વિનિયોગ એનો ખતમ કરી દેવાનું છે, ખતમ કરી દેવાનું છે એવી આપણને સમજણ છે. એટલે દેહની અંદર આ શું કહેવાય, કપડાની અંદર મોહા તો નથી અને અહમ નથી, એટલે એને બનાવનારની અંદર પણ મમત્વ નથી. એને ભલે સીવ્યું એમ મહારાજ અહીંયા આગળ દ્રષ્ટાંત આપે છે કે અને કોઈ કદાચ એવું મમત્વ રાખે ને તો આપણે એને મૂર્ખ કહીએ છીએ, ત્યાં તો ગાંડો છે કે દરજીએ કપડાં સીવી આપે એટલે કઈ મા બાપ થોડી થઈ ગયા, એ તો આપણે સામાન્ય વિવેક છે. તેમ આ જીવને એટલે મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે જે વિવેક રાખ્યો ને આપણે કપડાં પ્રત્યે કે કપડાં નાશવંત છે એટલે મમત્વ ન બંધાણું, જો એમાં મમત્વ ન બંધાણું તો એને બનાવનારની અંદર પણ મમત્વ બંધાણું નહીં. એ સમજણે કરીને, એ વિવેકે કરીને, એ જ્ઞાને કરીને એવી રીતે મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપે છે કે તેમ આ જીવને આ દેહરૂપી જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થયા છે અને ક્યારેક તો કોઈ એવી નીચ કોઈ જાતિ હોય, કોઈ એવા હલકા વર્ણની અંદર કે જ્ઞાતિ, એટલે કોઈ અહીંયા જાતિ માટે હલકા નીચ શબ્દનો પ્રયોગ નથી કર્યો મહારાજે, અહીંયા નીચ એટલે ઉતરતા કક્ષાની અંદર, કોઈ કીટ પતંગની અંદર, કોઈ એવા હલકા વર્ણની અંદર, કોઈ એવા અવતારની અંદર, કોઈ પણ એની અંદર હોઈ શકે, એટલે અહીંયા કોઈ જ્ઞાતિ વિશેષ માટે આ શબ્દ નથી, પણ અહીંયા આગળ એક ઉતરતા ક્રમની અંદર, એક ઉર્ધ્વગતિની અંદર ને એક અધોગતિ તરફ લઈ જનાર ક્રમ છે એવા સ્વરૂપની અંદર અહીંયા મહારાજ બતાવે છે કે એવા રૂપે જાતિમાં ઉત્પન્ન થયા હોય અને તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થયા છે, બરાબર, અને તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના જે મા બાપ ને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. હવે ઉપર જે આપણે દ્રષ્ટાંત જોયું ને દરજીનું, હવે એ દ્રષ્ટાંતના પરિપ્રેક્ષ્યને આપણે સમજ્યા કે જેમ આ નાશવંત એવા કપડાં સીવી આપ્યા એથી કરીને આપણને એમાં મમત્વ નથી, એટલે એના બનાવનાની અંદર પણ બહુ મમત્વ નથી બાંધતા આપણે, બરાબર. એ જે સમજણ છે ને વિવેક, એ પરિપ્રેક્ષની અંદર આ દ્રષ્ટાંતને મહારાજે સમજ્યું. અહીંયા અન્યાર્થ ન કરવો વાલા ભક્તો, મારી સર્વને ભલામણ છે, કારણ કે અહીંયા આગળ મહારાજે લખ્યું કે બ્રાહ્મણના કુખે કે કોઈ બીજા અવતારના કુખે કે 84 લાખ પ્રકારના દેહના ઉત્પન્ન થયા એટલે એના શરીરના મા બાપને પોતાના મા બાપ માને એ મૂર્ખતા કહેવાય. એટલે એનો અર્થ આપણે ઘણી વખત અન્યાર્થ પણ કરતા હોય છે કે પોતાના મા બાપને ન માનવા, અહીંયા સાવધાન થવાની જરૂર છે, વિવેક રાખવાની. મહારાજે શેના પરિપ્રેક્ષમાં દ્રષ્ટાંત દીધું છે? ઉપર ડગલાનું દ્રષ્ટાંત દીધું છે. અહીંયા મહારાજ મા બાપ વગર કે મા બાપ વગેરેના જે સંબંધો છે એના મર્યાદાને હેતુની અવગણના નથી કરી, આ વસ્તુ સમજો, નહીતર કાલે હવે સમાજની અંદર પોતાના મા બાપનો તિરસ્કાર કરવા માંડે. અહીંયા મહારાજ ભાવનાથી આ શબ્દ નથી વાપર્યો, મહારાજે ઉપરના રેફરન્સની અંદર આ દ્રષ્ટાંત દીધું છે, એટલે ઉપરના રેફરન્સને પેલા બરાબર સમજીએ, દરજીનું જે મહારાજે દ્રષ્ટાંત આપ્યું એને બરાબર યથાર્થ સમજીએ અને એને સમજીને પછી આ વાક્યને આપણે જો વાંચીએ તો આનો પણ ભાવ સ્પષ્ટ થાય છે. અહીંયા મહારાજે મા બાપ વગેરેના જે સંબંધો છે એની અવગણના કરવા કે એની મર્યાદા, એના હેતુને ખંડન થાય એના માટે અહીંયા મહારાજે આ શબ્દ નથી વાગ્યો. પણ અહીંયા વિવેક સાથે વાત સમજવાની છે કે જેમ શરીરનો સંબંધ છે ક્યાં સુધી છે, શરીરની અવસ્થા છે ત્યાં સુધી છે, અને શરીરની અવસ્થા પૂર્ણ થાય, આયુષ્ય પૂર્ણ થાય એટલે સંબંધની ત્યાં પરિપૂર્ણતા થાય છે. જેમ કપડાનો સંબંધ છે એ કપડા સીવનાર સાથે છે, એ કપડા સીવનારે જેમ સીવી આપ્યા તો એનો સંબંધ ક્યાં સુધી રહ્યો, કપડા જ્યાં સુધી આપણે ધારણ કર્યા, જે દિવસે કપડા ફાટ્યા એટલે એને સીવનાર સાથેનો સંબંધ પણ ત્યાં પૂર્ણ થાય છે. એવા ભાવ સાથે અહીંયા મહારાજ સમજાવે છે કે આ શરીર આપણને કપડા રૂપી આપ્યું છે, આ શરીર છે આત્માનું વસ્ત્ર છે, અને એ આત્માનું વસ્ત્ર કેવું છે, નાશવંત છે, ફાટી જવાનું છે, તૂટી જવાનું છે. તો એવું વસ્ત્ર આપનાર, જેમ પેલા દરજીએ ડગલું સીવી આપ્યું, કપડા સીવી આપ્યા, એમ કોઈ મા બાપ, આ જન્મ માટેના મા બાપ છે એને આપણને આ શરીર રૂપી વસ્ત્ર સીવી આપ્યું છે, ઘડી આપ્યું છે, એના નિમિત્ત બન્યા છે, અને એ નિમિત્ત બન્યા છે. એ સંબંધ ક્યાં સુધી રહેવાનો છે, જ્યાં સુધી દેહ અવસ્થા છે, જ્યાં સુધી શરીર અવસ્થા છે, શરીરનું આયુષ્ય જે દિવસ પૂરું થાય તે દિવસે સંબંધ પણ ત્યાં પૂર્ણ થવાનો છે. એટલે એની અંદર આસક્ત ન થવું, વાસ્તવિકતા ન માનવી અને સત્ય ન માનવું. એટલે મહારાજ કહે છે કે અહીંયા એને જો એટલા માટે એ સમજણથી જો તમે મા બાપ માનતા હો તો તમારી એ સમજણની મૂર્ખતા છે. બાકી મા બાપનો સંબંધ જ્યાં સુધી દેહ અવસ્થામાં છે ત્યાં સુધી એ સંબંધની મર્યાદા એ જાળવી જોઈએ, એ ધર્મ છે. એટલે અહીંયા ધર્મનું ખંડન કરીને કોઈ અન્યાર્થ ન કરશો. અહીંયા આગળ મહેરબાની કરીને ધર્મનું અર્થઘટનનું ખંડન કરીને કોઈ અન્યાર્થ ન કરશો. મા બાપને જ્યાં સુધી આપણે દેહ સંબંધમાં છીએ ત્યાં સુધી એ દેહની મર્યાદા જાળવવી જોઈએ, પણ વિવેક સાથે, સમજણ સાથે, શું સમજીને જાળવવી જોઈએ કે આ જન્મના મારા સગા છે, મારા ઋણી છે, હું એમના થકી જન્મ થયો છું, મારું ઋણ છે અને મારે એમની સેવા કરવી એ મારો ધર્મ છે, એવી રીતે એમની મર્યાદા રાખવી એવી મારો ધર્મ છે. તો પોતાના ધર્મનું વહન કરીએ. મેં આગળ એટલા માટે સમજાવ્યું કે બીજો ઘાટ જે મહારાજે સમજાવ્યો ને કે ભગવાન વિના બીજો ઘાટ, તો એમાં ભગવાનની આજ્ઞાથી શાસ્ત્ર મર્યાદામાં વર્તન કરીએ ને એને બીજો ઘાટ નથી કર્યો. એ સંબંધમાં તમે અહીંયા જો પોતાના માવતર કે મા બાપ કે સગા સંબંધીની સાથે તમારી ધર્મપરાયણતામાં રહીને, મર્યાદામાં રહીને તમે વ્યવહાર કરો તો એમાં દોષ નથી. પણ તમે એને સર્વસ્વ સત્ય ન માનો, તમે એને સર્વસ્વ સનાતન ન માનો. આ અખંડ માટે મારો સંબંધ છે અને એવી રીતે જો આપણે વિચારીએ તો મહારાજ કે એ સમજણ મિથ્યા છે, એ મૂર્ખતા છે. એમાં બંધાઈએ છીએ, આસક્તિ છે, એ મૂર્ખતા છે. સંબંધ ખોટો નથી. એટલે મહેરબાની કરીને બધાએ માવતરની, ગુરુજનોનો, સંબંધીજનોનો જે મર્યાદા યથા યોગ્ય હોય એને પાળવી, પણ એની સાથે આ વિવેક રાખો, એમાં બંધાવું નહીં, એમાં આસક્ત ન થવું, એમાં વિવેક રાખો, એ સમજણ રાખવી કે જેમ ડગલો ફાટી ગયો પછી પોતામાં ગયો છે, એમાં શરીરનો જે દિવસે જીવાત્મા ત્યાગ કરશે એટલે શરીર એ પંચભૂતમાં વિલીન થઈ જવાનું છે, પછી એમાં કોઈ અવશેષ શરીરનો પણ નથી રહેવાનો, તો શરીર રૂપીનો જે સંબંધી છે સંબંધીનો પણ રહેવાનો નથી. એવી રીતે જે મમત્વ બંધાવે એ મમત્વ મૂર્ખતા છે. ત્યારે મહારાજ અહીંયા કહે છે કે અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. એટલે જે કાયમ માટે કે આ મારા આ જ મા બાપ છે એમ માનીને રહે, કારણ કે એ સત્ય નથી. શરીર બદલાશે ને એટલે સંબંધ પણ બદલાઈ જશે. ગયા જન્મમાં કોઈ પિતા તરીકે આવ્યા તો બની શકે આવતા જન્મમાં પુત્ર તરીકે પણ આવે, તો સંબંધ બદલાઈ ગયો ને. ભલે જીવ એના એ છે પણ શરીરનો સંબંધ, શરીર બદલાણું એટલે સંબંધ પણ બદલાણું, એટલે એ શાશ્વત નથી, એ નાશવંત છે. જો શરીર નાશવંત છે તો શરીરના સુખ નાશવંત છે, શરીરના સંબંધ નાશવંત છે. એવું સમજણ રાખીને તમે જો વ્યવહાર કરો તો એ ધર્મ મર્યાદા છે. પણ એને ભૂલીને માત્ર આસક્તિપૂર્ણ સુખ માટે, પોતાના મમત્વ માટે તમે જો બંધાવો તો એવી સમજણની મહારાજ અહીંયા ખંડન કરે છે કે એવી સમજણ એ મૂર્ખતા છે અને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ વાલા ભક્તો મહારાજ આગળ સમજાવે છે, અને 84 લાખ જાતના જે પોતાના માં, બેન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમ અમત્વના ગાઢ કેમ ટળશે. અને એવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના જે ટળવી ઘણી કઠણ છે, અને જ્યાં સુધી તે દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી તે સર્વની સમજણ વૃથા છે, અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને પછે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. મહારાજે એ જ પરિપ્રેક્ષની અંદર વાલા ભક્તો આ વાક્યને પણ સમજીએ. અહીં પણ બહુ વિવેક રાખજો. મહારાજે શબ્દ બહુ સુંદર પ્રયોગ કર્યા છે અને બહુ વિચારીને પ્રયોગ કર્યા છે, એટલે એને એના રૂપમાં જ આપણે સમજીએ. જે મેં વાત ઉપર સમજાવી એ જ મહારાજે અહીંયા પોતાના શબ્દોની અંદર મહારાજ વાત રજૂ કરે છે. શું વાત રજૂ કરી ભગવાને? અને જે 84 લાખ જાતિમાં જે પોતાના મા, બેન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. અહીંયા બહુ વિવેક રાખીને સમજો, અહીંયા પતિવ્રતા ધર્મનું ખંડન નથી કર્યું. જે સિદ્ધાંત ઉપરના વાક્યમાં લગાડ્યો એ જ સિદ્ધાંતની અંદર મહારાજે અહીંયા આગળ આ વાક્ય આગળ વધાર્યું છે. અહીંયા આગળ મહારાજે પતિવ્રતાના વગેરે જે ધર્મ છે એનું ખંડન કરવા ભગવાન અહીંયા આ વાત નથી કરતા, પણ શાસ્ત્રોમાં અને એમાં વિશેષ કરીને વાલા ભક્તો યાદ કરાવું, ગરડા અંત્યના 21મા વચનામૃતની અંદર ભગવાને બે પ્રકારના ધર્મ બતાવ્યા છે. આ વાત પતિવ્રતાના ધર્મની વાત આવી એટલે આ વાતને આપણે સમજીએ. ગરડ્યા અંત્યના 21મા વચનામૃતમાં મહારાજે બે પ્રકારના ધર્મ બતાવ્યા છે. એક મહારાજે કીધું ભાગવત ધર્મ, એક આત્યંતિક ધર્મ, એકાંતિક ધર્મ, અને બીજો મહારાજે કીધું વર્ણાશ્રમનો ધર્મ. આ બે વાતની મહારાજે પ્રથમ અંત્યના 21ની અંદર મહારાજે બહુ સુંદર વિધિ સમજાવી છે. તેમાં મહારાજે કીધું કે એક પહેલો ભાગવત ધર્મ છે, ભગવત સંબંધી જે કર્મ છે, ઉપાસના, ભક્તિ વગેરે, આ ભાગવત ધર્મ છે. અને એક છે આચરણનો ધર્મ, વર્ણાશ્રમ વગેરે જે આચરણનો, શુદ્ધિ, પવિત્રતા અને નિધિ વિષેદના જે ધર્મો છે એ આચરણનો ધર્મ છે. તો એવા આચરણના ધર્મ છે તે ધર્મ આચરણની તો પ્રતિપાદન શાસ્ત્રોમાં કર્યું જ છે, પણ મોક્ષ ધર્મની અપેક્ષાએ, આ વસ્તુ સમજો, મોક્ષ ધર્મની અપેક્ષાએ, મોક્ષ ધર્મની તુલનાએ, ભાગવત ધર્મની તુલનાએ વર્ણાશ્રમના ધર્મ એ ગૌણ બતાવ્યા છે. અંતેનું 21મું વચનામૃત મહારાજ કે ભાગવત મોક્ષ ધર્મ છે અને મોક્ષ ધર્મની અપેક્ષાએ ભાગવત ધર્મની તુલનાએ જે વર્ણાશ્રમ આદિ ધર્મ છે એ બધા ધર્મ નીતિ વિજેકના ધર્મ છે, એ બધા થોડા ગૌણ છે. એનો અર્થ એ નથી કે એની જરૂર નથી, એનો અર્થ એ નથી કે અધર્મ આચરણ કરવું, એનો એ અર્થ નથી કે ખોટા છે, પણ ગૌણ છે. ગૌણ કોણ અપેક્ષાએ છે? અધર્મની અપેક્ષાએ ગૌણ નથી, મોક્ષ ધર્મની અપેક્ષાએ ગૌણ છે. એટલે મોક્ષ ધર્મની અહીંયા મહત્તા બતાવી છે. પણ ગૌણ આ જે ધર્મ છે એવા આચરણના ધર્મને પણ પાળવા પડે. મોક્ષ ધર્મની અપેક્ષાએ ગૌણ હોઈ શકે પણ આચરણની દ્રષ્ટિએ ગૌણ નથી, એને પણ પાળવા પડે. પણ એનો અર્થ એટલો થાય કે માત્ર આચરણના ધર્મ પાળવાથી કલ્યાણ થતું નથી. આ વસ્તુ સમજો, તફાવત સમજો, એના પરિપ્રેક્ષની અંદર આ શબ્દને આપણે સમજવો પડશે. મહારાજ અંત્યના 21માં બતાવ્યું કે બે પ્રકારના ધર્મ બતાવ્યા છે, એક ભાગવત ધર્મ અથવા આત્યંતિક ધર્મ અને બીજો વર્ણાશ્રમનો ધર્મ. મહારાજે સમજાવ્યું કે ભાગવત ધર્મની અપેક્ષાએ વર્ણાશ્રમ ધર્મ ગૌણ છે. એટલે વર્ણાશ્રમ ધર્મ જે છે એ નાશવંત દેહના સંબંધી છે. તમે તફાવત સમજો. વર્ણ કોને લાગુ પડે? આશ્રમ કોને લાગુ પડે? આ શરીરને લાગુ પડે ને, આ શરીરને, કારણ કે બ્રાહ્મણ થકી જન્મે છે શરીર, ક્ષત્રિય થકી જન્મે છે શરીર, બરાબર. આ બ્રહ્મચર્ય વૈરાગ્ય અથવા તો ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશે કોણ? આ શરીરના માધ્યમથી પ્રવેશે છે ને. એટલે વર્ણ, આશ્રમ, નિમિત્ત, પરિસ્થિતિ આ બધી કોને અસર કરે છે? શરીરને કરે છે. એટલે જે વિધિ નિષેધની શુદ્ધિ પવિત્રતા કોના માટે છે? શરીર માટે છે. તો એવા શરીરને લગતા જે ધર્મ છે એ ગૌણ શા માટે છે? કારણ કે શરીર નાશવંત છે એટલે એના શરીરના જે ધર્મ છે એ મોક્ષની અપેક્ષાએ ગૌણ છે, અન્યથા ગૌણ નથી. પણ મોક્ષ ધર્મની અપેક્ષાએ એ ગૌણ છે, કારણ કે મોક્ષ છે શાશ્વત છે, જે ભગવાનનું સુખ આપનારનું, કલ્યાણ અપાવનારું, અક્ષરધામની પ્રાપ્તિ કરવાનારું, શાશ્વત સુખ અપાવનારું. અને એ આત્મા સાથે જોડેલું છે. આત્મા કેવો છે? આત્મા અવિનાશી છે, ચૈતન્ય છે. આ ધર્મની પણ પરિભાષામાં કેમ ઉપર નીચે બતાવ્યું? નહીં તો ધર્મ એક સરખા સમાન જ હોવા જોઈએ. પણ મહારાજે કીધું સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાની અંદર કીધું શરણાગતિનો જે ધર્મ છે, ભગવાનનો ભગવત સંબંધી જે ધર્મ છે, ભાગવત સંબંધી ધર્મ છે, મોક્ષ સંબંધી ધર્મ છે, જે ચૈતન્ય આત્મા સંબંધી છે, અને એટલા માટે એની પ્રમુખતા બતાવી છે. અને બાકીના જે શરીર સંબંધી ધર્મ છે એની મોક્ષ ધર્મની અપેક્ષાએ ગૌણતા બતાવી છે. અને એ ધર્મની અંદર મહારાજ એ સમજણ સાથે અહીં આગળ વાત સમજીએ ત્યારે મહારાજ કહે છે કે એવો જે શરીર સંબંધી જે ધર્મ છે જેની અંદર પતિવ્રતા વગેરે ધર્મનો પણ સમાવેશ થાય છે, વર્ણાશ્રમ ધર્મનો પણ સમાવેશ થાય છે, એના બીજા વિધિ નિષેધનો સમાવેશ થાય છે, એમ તમે જો મોક્ષના ધર્મની અપેક્ષાએ તમે જુઓ, કલ્યાણ આત્માની અપેક્ષાએ જુઓ, તો તમને એમાં ગૌણ પણ દેખાશે. એટલે એમાં કોઈ પાળતો નથી. એનો અર્થ નથી કે પતિવ્રતા આદિ ધર્મનું પાલન ન કરવું. આ સ્પષ્ટીકરણ એટલા માટે કરવાનું કારણ કે અહીંયા મહારાજ કીધું કોઈ પાળતા નથી, એટલે આપણે એમ જ લઈએ કે ભાઈ યાર પડાતો જ નથી તો શા માટે એના માટે મહેનત કરવી, શા માટે આપણે એવી મર્યાદા રાખવી? પણ એવો અન્યાય મહેરબાની કરીને ભક્તો ન કરશો. ભગવાનનો ભાવ અધર્મ પોષણનો નથી, ભગવાનનું ધર્મ રક્ષણ હેતવે. મહારાજ આ પૃથ્વી ઉપર ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ભગવાન ધર્મનું પ્રતિપાદન કરવા જ આવતા હોય છે, અને એમાં દરેક પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરે છે. એટલે મહારાજ એમાં મોક્ષ ધર્મની પ્રધાનતા બતાવે છે, ભાગવત ધર્મની પ્રધાનતા બતાવે છે, શાશ્વત એકાંતિક આત્યંતિક ધર્મની પ્રધાનતા બતાવે છે, જે ચૈતન્ય આત્મા સંબંધી છે. એટલે આત્મા સંબંધી ધર્મની અપેક્ષાએ પતિવ્રતાનો હોય કે વર્ણાશ્રમનો ધર્મ હોય, આ વગેરે જે ધર્મ છે ત્યાં ગૌણ બતાવ્યા છે. અને એ દ્રષ્ટિએ તમે શરીર બદલાય, એટલે અહીંયા આગળ મેં પુનઃ પહેલા શબ્દો યાદ કરીએ, જેમ સંબંધને લાગુ પડે છે સિદ્ધાંત, જેમ શરીર બદલાય એમ સંબંધ પણ બદલાય, એમ શરીર બદલાય એમ ધર્મ પણ બદલાય છે. કયા ધર્મ બદલાય છે? ભલે ભક્તો ફરી હું કહું, વર્ણાશ્રમ આદિ જે ગૌણ ધર્મ છે ને એ બદલાય છે. તમે મનુષ્યના શરીરમાં છો તો મનુષ્યના ધર્મ લાગુ પડે. કોઈ પ્રાણીના શરીરમાં તમને જીવને શરીર મળ્યું તો કયા ધર્મ લાગુ પડશે? તો વૃક્ષના, વેલીના, કોઈ જળચરના, થળચરના, જે પશુના, પક્ષીના, જે શરીરને તમે અનુસર્યા છો, જે શરીરની પ્રાપ્તિ થઈ છે, એ શરીરના ધર્મ લાગુ પડશે. તો એ પરિવર્તન ક્યાં આવ્યું? એ આચરણના ધર્મની અંદર, વર્ણાશ્રમ વગેરે જે ધર્મ છે એની અંદર પરિવર્તન આવ્યું. પણ મોક્ષના સિદ્ધાંતમાં પરિવર્તન આવતું નથી, શરણાગતના સિદ્ધાંતમાં કોઈ પરિવર્તન આવતું નથી, ઉપાસના ભક્તિના સિદ્ધાંતમાં કોઈ પરિવર્તન આવતું નથી, ચૈતન્ય ધર્મના પરિવર્તન કોઈ આવતું નથી, શાશ્વત ધર્મને કોઈ પરિવર્તન આવતું નથી. એવો જે મોક્ષ ધર્મ, એવો ભાગવત ધર્મ, એ મહારાજ કહે છે કે એ પ્રધાન છે અને એની અપેક્ષાએ જેમ શરીર બદલાય એમ સંબંધ બદલાય છે, એમ શરીર બદલાય એમ ધર્મ પણ બદલાય છે. અને એ શરીરનો ધર્મ બદલાય તો બની શકે કે કોઈ ધર્મનું આચરણ કન્ટિન્યુઅસ નથી રહેતું. એમ પતિવ્રતાનું આચરણ પણ આ ધર્મની અંદર, આ શરીરની અંદર જ્યાં સુધી છે ત્યાં સુધી રાખવું, પણ શરીરનો ત્યાગ થશે પછી એ કન્ટિન્યુ નહીં રહે, બદલાઈ જશે. સંબંધ બદલાશે તો એ ધર્મ પણ બદલાશે, એમ એની અંદર પરિવર્તન આવશે ગૌણ ધર્મની અંદર. એટલા માટે કહે છે મહારાજે એ સંદર્ભની અંદર કીધું છે કે એવા કોઈ પતિવ્રતા ધર્મ પાળતું નથી. એટલે મહેરબાની કરીને અન્યાર્થ ન કરશો કે પ્રતિવ્રતા ધર્મ પાળવો નહીં. એટલે મહારાજ અહીંયા કહે છે કે જેમ મેં વાત કરી સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ, એમાં ધર્મનો ત્યાગ કરવાનો કીધો છે. પણ ધર્મનો ત્યાગ એટલે બીજા ગૌણ ધર્મનો મહત્વ ત્યાગ કરીને શરણાગતિના ધર્મનું પ્રદાન પણ સ્વીકારવું, એ સંદર્ભની અંદર મહારાજે અહીંયા વાક્ય કીધું છે. અને એની અંદર મહારાજ આગળ સમજાવે છે, માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને એ સર્વને સર્વ વાસનાનો ત્યાગ કરી સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે તે સાધુ કહેવાય. બહુ સુંદર વાત કરી વાલા ભક્તો, એક બે મિનિટ મને આપો પાણી પી લો. ઓકે સરસ, થેન્ક યુ. પુનઃ બધાને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સુંદર ધર્મની વ્યાખ્યા આપણે સમજ્યા અહીંયા આગળ, મોક્ષ ધર્મની, ભાગવત ધર્મની. અને મહારાજે એ ધર્મ પ્રાપ્ત કરીને આ શેના માટે જોઈએ છે? આ બધું ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય એના માટે. આપણો પ્રશ્ન ભૂલાઈ ના જાય, ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય, સ્નેહ થાય, એનું સ્વરૂપ જયારે મહારાજે સમજાવ્યું છે, પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે એનું કેવું લક્ષણ હોય, પછી મહારાજે લક્ષણ સમજાવ્યું, પછી સોમલાખાચાર્ય કીધું કે ભાઈ અમે એવું લક્ષણ તો અમે રાખીએ છીએ જે તમે કીધું એમ શબ્દ પ્રમાણે, તો પણ મહારાજે કીધું માત્ર આચરણમાં તમે દેખાવથી રાખો છો, મનથી બે તમારી વૃત્તિઓ વહેંચાયેલી છે. અને એના અનુસંધાનમાં જયારે વિષય વાસનાની આસક્તિ, અહમ મમત્વ, દેહ અને દેહના સંબંધી, એને દેહના સંબંધી એટલે માત્ર સગા નહીં, દેહના સંબંધી તમામ વસ્તુઓ, દેહના સંબંધી સુખ, દેહના સંબંધીનું માન, દેહના સંબંધી મોટપ, દેહના સંબંધીનું વિરામ મદ જે પણ વગેરે, અને માન મોટપ બધે તમામનો સંબંધ થાય, દેહના સંબંધી તમામ જે વિષયો છે તેની અંદર અહમ મમત્વ ટળવાનું શું કારણ, કેવી રીતે ટળે, એવો જયારે ભૂદેવે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે મહારાજ એના અનુસંધાનમાં સમજાવે છે. અને પહેલું મહારાજે દ્રષ્ટાંત દીધું કે જેમ નાશવંત, એવું પહેલા તો દેહને નાશવંત સમજો, જેમ ડગલો છે નાશવંત છે, ફાટી જવાનો છે, એમ દેહને નાશવંત સમજે, દેહથી પૃથક, આને પહેરનારો હું છું, આ કપડા એ હું નથી, હું કપડાને પહેરનારો છું એમ, આ શરીરે હું નથી, શરીરને ધારણ કરનારો હું, એવું ચૈતન્ય, એવું જે પોતાનો આત્મા, એ આત્મા સ્વરૂપને ઓળખે. અને એમ પણ સાથે વિવેક રાખે કે આત્માના સંબંધે દેહ પ્રાપ્ત થઈ છે, દેહમાં આત્મા જ રહેલો, દેહની અંદર વ્યાપ્ત થઈને રહેલો છે, એકાત્મ ભાવે રહેલો છે, પણ છતાંય દેહ છે એ દેહના પરિવર્તનશીલ છે, દેહ નાશ થવાનો છે, દેહ બદલાવાનો છે. અને જયારે દેહ બદલાશે ત્યારે દેહના સંબંધ પણ બદલાશે, અને દેહના જે ગૌણ ધર્મો છે એ વર્ણાશ્રમ વગેરે જે ધર્મ, પતિવ્રતા આદિ જે ધર્મ છે એ પણ ત્યાં બદલાવાના છે, અને એની કન્ટિન્યુટી એટલે એની એકરૂપતા રહેવાની નથી. તો એવા ધર્મની અપેક્ષાએ મોક્ષ ધર્મ વધારે પ્રદાન પણ છે, આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ સાથે જે જોડાયેલો છે. એની અંદર મહારાજ પછી આગળ સમજાવે છે, માટે દેહ અને દેહના સંબંધીને વિશે આત્મા અહમ મમત્વનો ત્યાગ કરીને, દેહને વિશે અહમ અને દેહના સંબંધીઓને વિશે મમત્વ તેનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને તે સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે. અહીંયા મહારાજે ગુણ બતાવ્યો કે આવી જે સમજણ બતાવી, એવી સમજણથી આત્મજ્ઞાન કેળવીને, પોતાના આત્મ સ્વરૂપને ઓળખીને, પોતાને બ્રહ્મરૂપ માનીને, હું આત્મા છું, હું શાશ્વત છું, હું નિર્વિકાર છું, હું મારામાં કોઈ પ્રકારના અહંકારે રહિત છું, એવી જે પોતાનું આત્મ સ્વરૂપ છે એને ઓળખે, એટલે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ વગેરે દેહના તમામ જે ગુણો છે એનો ત્યાગ કરે, અને એવો ત્યાગ કરીને અને પછી પોતે આત્મ થઈ બ્રહ્મરૂપ થઈને જે વર્તે અને વાસનાનો ત્યાગ કરે, તમામ વાસનાનો ત્યાગ. ગઈકાલે મેં પ્રશ્નોત્તરીની અંદર આવા સમજાવી, સ્થૂળ શરીરનો જીત્યા ક્યારે કહેવાય, સૂક્ષ્મ શરીર જીત્યા ક્યારે કહેવાય, અને કારણ શરીર જીત ક્યારે કહેવાય, એમાં કારણ શરીર જીત્યા ક્યારે કહેવાય, જયારે વાસના કારણ શરીર સાથે જોડાય છે, સ્થૂળ શરીર સાથે નથી જોડાતી. આ સમજવા ભક્તો, મેં ગઈકાલે બધાથી સમજાવ્યું હતું, એટલે બને તો એને અનુસંધાનમાં જયારે સાંભળી લેજો તો ખ્યાલ આવશે, સ્થૂળ શરીર સાથે વાસના નથી, સ્થૂળ શરીર તો માત્ર સ્થાન છે ભોગવવાનું, દુઃખ સુખ દુઃખને કર્મને, અને ભોગવવાનું સાધન છે એ સૂક્ષ્મ શરીર છે, અને એનો જે ભાવ બંધાય છે, સ્ટોરેજ જે થાય છે, એનો અનુભવ છે, વાસના બંધાય છે, એ કારણ શરીર સાથે બંધાય છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે પોતાને બ્રહ્મરૂપ માને, એટલે દેહ ત્રય વિલક્ષણમ, શિક્ષાપત્રીમાં મહારાજે કીધું સ્થૂળ સૂક્ષ્મ અને કારણથી વિલક્ષણ થાય, અને એવી જયારે કારણ શરીરની વાસનાનો જયારે ત્યાગ કરે અને સ્વધર્મમાં વર્તે, અને પોતાનો ધર્મ એટલે જીવનો ધર્મ, શરીરનો ધર્મ તો વર્તતા જ હોઈએ, પણ શરીરનો જ્યાં સુધી બદ્ધ અવસ્થા છે ત્યાં સુધી શરીરના ધર્મનું પાલન કરે, અને આત્માનો ધર્મ એટલે મોક્ષ ધર્મનો એવો જે સ્વધર્મનો રહ્યો થકો ભગવાનને ભજે એ સાધુ કહેવાય. અહીંયા મહારાજે આ ગુણ બતાવ્યો, આ ગુણ જેનામાં હોય એ સાધુ કહેવાય, પછી એ ગ્રહસ્થ પણ હોય અને ત્યાગી પણ હોય. આ વાત સમજો, આ શબ્દનો ઉપયોગ મહારાજે કોણે કીધું છે કે આવો જે વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહેતો હોય અને ભગવાનનું ભજન કરતો હોય એને સાધુ કહેવાય. અહીંયા ત્રણ લક્ષણો મહારાજે બતાવ્યા, વાસનાનો પોતાને બ્રહ્મરૂપ માને, આત્માને પોતે આ શાશ્વત માનીને દેહથી પોતે વિલક્ષણ પોતાને માને, મહારાજે વાસનાનો ત્યાગ કરે, જગતને દેહ અને દેહની જે સંબંધી વાસનાઓ એનો ત્યાગ કરે અને સ્વધર્મમાં રહ્યો થકો ભગવાનની ભક્તિ કરે, જેનામાં ચાર ગુણ છે એ સાધુ કહેવાય. આમાં ત્યાગી પણ હોય કે આ સમજણ વાળો અને ગ્રહસ્થ પણ હોઈ શકે, એવી જે ગુણ વાળો છે, અને એ જેને એવું સાધુપણું આવ્યું તે પુરુષોત્તમ ભગવાનને કઈ છેટું રહેતું નથી. ભગવાન નજીક પણ કોણ જાય છે? જેને આવું સાધુપણું આવ્યું, માત્ર વેશભૂષા નહીં, આ ગુણ જેનામાં આવ્યા, એવું જેનામાં સાધુપણું આવ્યું, એટલે પર્વતભાઈ, ઝીણાભાઈ, દાદા ખાચર, આ તમામ જે ભગવાનના મુક્તો થયા, લાડુબા, જીવુબા, આ તમામ જે ભગવાનના ભક્તો થયા એ કેવા હતા? આ બધા સાધુ પુરુષો હતા. કેમ? એમને જગતની અંદર વાસનાથી બંધાયા નહોતા, પોતાને આત્મ સ્વરૂપ માંગ્યું, દેહ અને દેહના સુખની આસક્તિ નહોતી, અને સ્વધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતો હતા, ગ્રહસ્થો હતા, અને જે સાંખ્યોગી બહેનો હતા અથવા તો જે એવા છેડા વર્તમાન પાળનારા જે બહેનો હતા વગેરે, તમામ બધા સાધુ ગુણ સંપન્ન હતા. અને એવા સાધુ ગુણ સંપન્ન જે હોય તેને ભગવાનને કઈ છેટું રહેતું નથી, ભગવાનની સમીપે જ જઈ શકે છે. અહીંયા ઘણા એમ કે એવા સાધુને જ ભગવાન પાસે જવાનો અધિકાર છે, એ વાત વાળો મિથ્યા છે, ખોટી છે. ભગવાન અહીંયા ગુણ બતાવ્યો છે, અને એનું તાત્પર્ય, કારણ કે આ પ્રશ્ન કોણે પૂછ્યો છે? આ પ્રશ્ન પૂછ્યો છે ભૂદેવે, વસોના વિપ્રએ પૂછ્યો છે, ગ્રહસ્થે પૂછ્યો છે. અહીંયા સાધુએ પૂછ્યો હોત ને તો કદાચ એવું અર્થ કરીએ કે જો સાધુએ પૂછ્યો એને સાધુનો અર્થ કર્યો, એટલે હું અન્યાર્થ ન થાય એટલા માટે આ સ્પષ્ટીકરણ કરું છું. સંતો પણ સાધુ છે, જેને આવા ગુણ છે એ ત્યાગી છે, એ સાધુ છે, ભગવાનના એકાંતિક ભક્ત છે અને મુક્ત છે, પણ ગ્રહસ્થ પણ એ કક્ષામાં હોઈ શકે, કારણ કે ગ્રહસ્થ પણ જો આવા ગુણવાન હોય તો એને પણ સાધુની અંદર સંબોધાય. અને એ વાતને સમર્થન કરવા હવે આગળ વાત સમજાવું તો મહારાજ કહે છે, અને જેને એવું સાધુપણું આવ્યું તેને તેને અને પુરુષોત્તમ ભગવાનને કોઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય, અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. મહારાજ કે બીજું બધું થશે પણ આવી સાધુતા, કેવી સાધુતા? એવી, મહારાજ અહીંયા શબ્દ વાપર્યો, બીજું સર્વે થાય એટલે બીજા હજાર સાધન થશે, બીજું હજાર પ્રાપ્તિ થશે, બીજી હજાર સિદ્ધિ પ્રાપ્ત થશે, પણ આવું સાધુપણું, આવું અહીંયા આગળ મહારાજ કે એવું સાધુપણ, એવી સાધુતા, એવી સાધુતા એટલે કેવી સાધુતા? ઉપર બતાવ્યા એવી સાધુતા. કેવી? પોતાને આત્મરૂપ માને, વાસનાઓ સર્વે વાસનાઓથી, વિષય વાસનાથી વિરક્ત રહે, ત્યાગ કરે, તેનો સ્વધર્મ આચરણ કરે અને ભગવાનની ભક્તિ કરે, આવા ગુણ જેનામાં આવે એવી સાધુતા, તે ઘણી કઠણ છે. ચારે ગુણ સમન્વય કરીને આવી કઠણ છે, બોલવું સહેલું છે પણ જલ્દી આવતી નથી, કારણ કે મમત્વ છૂટતું નથી, દેહાભિમાન ટળતું નથી, અને દેહાભિમાન ટળતું નથી, અહંકાર ટળતો નથી, એટલે એના સંબંધી જે સુખ વિષય વાસના પણ ટળતી નથી. એટલે મહારાજ કીધું, અડધું અમારામાં જ પૂરવો છે, અડધું જગતમાં પૂરવો છે. એ વિષય વાસનાની અંદર એવી સ્થિતિ થવી એ ઘણી કઠણ છે. એવી સ્થિતિ થાય તો એવું મહારાજ કહે છે, એવું સાધુતા આવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તે હું મહારાજે અહીંયા આગળ બહુ સુંદર વાત કરી વાલા ભક્તો, અહીંયા હું ફરી સ્પષ્ટીકરણ કરીશ વિથ ધ કોસ્ટ ઓફ રિપીટેશન, કદાચ કોઈને લાગે પુનરાવર્તિ આપણા શાસ્ત્રોની અંદર દોષ બતાવ્યો છે, પુનરાવર્તિ ન થવી જોઈએ, પણ હું પુનરાવર્તિ કરીશ. અહીંયા મહારાજે કીધું, હું એવો સાધુ છું, હું ત્યાગાશ્રમી સાધુ નથી, હું ભગવા કપડા પહેરેલો સાધુ નથી, હું કેવો સાધુ છું? ઉપર બતાવેલા એવો, એવો એટલે કેવો, આ શબ્દને સમજજો વાલા ભક્તો. મહારાજે કાલી એવું નથી કીધું હું સાધુ છું, મહારાજે કીધું હું એવો સાધુ છું. હું કેવો સાધુ છું? તો બ્રહ્મરૂપ પોતાને માનું છું, હું પોતાના મૂળ સ્વરૂપને ઓળખું છું, હું દેહને પોતાનું સ્વરૂપ માનતો નથી, હું મારા આત્મ સ્વરૂપને ઓળખું છું, પરબ્રહ્મ સ્વરૂપ, આ પોતે ભગવાન છે એટલે પરબ્રહ્મ સ્વરૂપ પોતાને જાણું છું, મને મારો ખ્યાલ છે, આ દેહ હું નથી, હું સર્વેશ્વર એવો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, આત્મા છું, એવું પોતાના પરમાત્મા છું, એવું પોતાના મૂળ ભાવને હું ઓળખું છું. જે મહારાજે શિક્ષાપત્રી ની અંદર પોતાના સ્વરૂપને યાદ કરી, વામે યસ્ય અસ્થિતા રાધા શિષ્યસ્ય અસ્થિ વક્ષસ્ય વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે, એ મારા મૂળ સ્વરૂપને હું ઓળખું છું, એ ભગવાન અહીં આગળ વાત કરી. મહારાજ કે એવું બ્રહ્મરૂપ માનીને અને મને વિષયવાસના બાંધી શકતી નથી, ભગવાન સ્વતંત્ર છે, ભગવાનને માયા અને માયાના આવરણો નથી બાંધી શકતા, અહંકાર નથી બાંધી શકતો, રથ સત્તમ ગુણથી ભગવાન પર છે, મહારાજને કોઈ વિષયવાસના બાંધી શકતી નથી. મહારાજ કે એવો વિષયવાસનાથી નિવૃત્ત થયેલો, એવો વાસના રહિત, એનો નિર્વાસનિક થયેલો એવો હું, એ હું છું. અને મહારાજ કે છે, મેં એનો ત્યાગ કર્યો અને સ્વધર્મમાં આચરણ કરું છું, મારી પ્રત્યેક ક્રિયા એ ધર્મ સંસ્થાપનાર થાય, મારી પ્રત્યેક ક્રિયા કોઈ અધર્મ ન હોઈ શકે, મારી પ્રત્યેક ક્રિયા એ ધર્મના સંસ્થાપન અને પ્રતિપાદન માટે હોય, અને એવી ધર્મ આચરણની વાત અમે જાતે આચરણમાં પણ મૂકતા હોઈએ અને જીવના કલ્યાણને અર્થે અમે કરતા હોઈએ, ભગવાન સ્વતંત્ર હોવા છતાં પણ ધર્મ મર્યાદાનું અનુસંધાન રાખીને આચરણ કરે છે અને કરાવે છે, ભગવાનનું એ હેતુ પ્રાગટ્યનો રહેલો છે. ભગવાને વચનામૃતમાં 21માં મહારાજે બહુ સ્પષ્ટ કીધું, એવા ભાગવત ધર્મની સ્થાપનાને અર્થે ભગવાન ધરા ઉપર પધારે છે. વર્ણાશ્રમ ધર્મનું પોષણ તો ભગવાન કે અમે આચાર્યો દ્વારા, ઋષિઓ દ્વારા, સંતો દ્વારા પણ કરાવી દઈએ, પણ અમારે જો આ પૃથ્વી ઉપર આવવાનો હેતુ હોય ને તો એ શાશ્વત એવો ભાગવત ધર્મ, એ ભાગવત ધર્મના પોષણને માટે, સંસ્થાપનને માટે અમે આ ધર્મમાં આ પૃથ્વી ઉપર આવતા હોઈએ છીએ, અને એ ધર્મનું આચરણ મહારાજ કે અમે કરતા હોઈએ છીએ, સ્વધર્મ આચરણમાં રહીએ છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ. આ શબ્દ આપણને કદાચ ખૂંચે કે ભગવાન સ્વયં ભગવાન છે તો ભગવાન કેમ ભજન કરે છે, પણ આપણને બોધ આપવા માટે, આપણને જ્ઞાન આપવા માટે, ભક્તિનું મહાત્મ વધારવાને માટે, અને ભગવાન પણ એને આચરણ કરે છે. જયારે દેહ સંબંધમાં મહારાજ આવ્યા હોય ત્યારે ધર્મની મર્યાદાનું સંસ્થાપન રહે, ભક્તિનું પોષણ થાય, એટલે ભગવાન પણ એ તમામ જે ધર્મ છે એને પોતે અંગીકાર કરતા હોય છે, એ સ્વીકારતા હોય છે. સ્વતંત્ર હોવા છતાં પણ ભગવાન એ ધર્મને અનુસરતા હોય છે, અને એ નાતે મહારાજ કહે છે એવો સાધુ, એવો ગુણે કરીને હું સાધુ છું. એટલે અહીંયા આગળ મહારાજે પુનઃ કહું છું, ત્યાગાશ્રમના સાધુની વાત નથી કરી, એટલે કોઈ એમ કહેતા હોય કે આ વચનામૃત બતાવીને ભગવાને કીધું હું સાધુ છું, ત્યાગાશ્રમી સાધુ છું, તો એ વાત તદ્દન ખોટી છે. કારણ કે મહારાજે કોઈ જગ્યાએ ઉપર વર્ણનની અંદર ત્યાગાશ્રમી સાધુ એવો શબ્દ નથી વાપર્યો. મહારાજે દરેક જગ્યાએ એ વાસનાનો ત્યાગ કરીએ તે સાધુ કહેવાય, ગુણ બતાવવાને, ગુણને જે અનુસરે સાધુ કહેવાય, મહારાજ એવો શબ્દ વાપર્યો છે. અને મહારાજે કીધું એવા સાધુ પુરુષને ભગવાનને છેટું નથી રહેતું, એવી રીતે મહારાજે કીધું. અને આ વાતનું પ્રતિપાદન ભગવાનના શબ્દોમાં હું કરું, જે મેં વાત સમજાવી કે ત્યાગાશ્રમ માટે નથી, મહારાજ અહીંયા આગળ એ જ વાતને પરિપૂર્ણ મહારાજે કરી. મહારાજ કે જે કેવી રીતે, તે અને એવો સાધુ તો હું જે મારે વર્ણ આશ્રમનું લેશ માત્ર માન નથી. ઉપર મહારાજે કયું વચનામૃત, ઉપર મહારાજે શું શબ્દ વાપર્યા, શરીર કોણા થકી પ્રાપ્ત થાય છે, તો બ્રાહ્મણ થકી થાય છે, કોઈ પશુ પક્ષી દ્વારા થાય છે, કોઈ ઇતર કુળમાં થાય છે, તો શરીરની પ્રાપ્તિ વર્ણ અને આશ્રમ પ્રમાણે થાય છે. મહારાજ કહે છે કે એવા વર્ણ આશ્રમનું લેશ માત્ર અમને માન નથી, અમને એવું લેશ માત્ર, અમે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છીએ એનું અમને માન નથી, કે અમને અમને અમે આશ્રમ કયો છે, અમે બ્રહ્મચારી આશ્રમ આદિની અંદર છીએ એનું પણ અમને બંધન નથી, એનું અમને માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા કે આવી સમજણી યુક્ત છે, એટલે અમે અમારી જાતને સાધુ કહીએ છીએ, એટલે અમે અમારી જાતને સાધુ કહીએ છીએ. આવી જેની સમજણ થાય, આવા જેનામાં ગુણ આવે, એવા ગુણે યુક્ત જીવાત્મા સાધુ કહેવાય. અને એવો જે સાધુ હોય એને ભગવાનને છેટું ન રહે, એને ભગવાનમાં હેત થાય. જયારે જગતની વાસના તૂટે, દેહની વાસના તૂટે, દેહના સંબંધીઓની વાસના તૂટે, સ્વધર્મમાં આચરણ રહે અને ભગવાનની ભક્તિ કરતો હોય, એવા જેનામાં ગુણ હોય, એવા જે સાધુ પુરુષ થાય, એવા ગુણે યુક્ત જયારે સાધુ પુરુષ થાય, પછી ત્યાગાશ્રમી હોય તોય ભલે, ગૃહસ્થાશ્રમી હોય તોય ભલે, પણ એ જયારે પોતે ભગવાનની ભક્તિ પરાયણ થાય છે ત્યારે એને મૂળ પ્રશ્ન ઉપર જઈએ, ભગવાનના સ્વરૂપમાં દ્રઢ પ્રીતિ થાય છે, અને એવી જયારે ભગવાનના સ્વરૂપમાં દ્રઢ પ્રીતિ થાય અને ભગવાનનું ભજન કરે એટલે ભગવાનની એ જીવાત્મા ઉપર કૃપા થાય, અને જયારે ભગવાનની એના ઉપર કૃપા થાય ત્યારે એ જીવાત્માને અને ભગવાનને કઈ છેટું રહે નહીં, અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ થાય, એ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય. અને મહારાજે અહીંયા આગળ કીધું, અને આ જ વસ્તુનો જો હું વચનામ જે મેં વાત કરી કે ભગવાનને આશ્રમનું ને એનું બાદ નથી, એ જ વાત અહીંયા આગળ વચનામૃતના શબ્દોની અંદર લખી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા. મહારાજે શું બોલ્યા? હું સાધુ છું પણ મને વર્ણ આશ્રમનો લેશ માત્ર માન નથી. જે મહારાજ આવું બોલ્યા તે કેમ બોલ્યા? એ વચનામૃત પોતે સ્પષ્ટીકરણ કરે છે કે શ્રીજી એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાર્થે બોલ્યા છે. ભગવાન પોતે પોતાનો સાધુપણું સાબિત કરવા માટે આ નથી બોલ્યા કે હું વૈરાગી સાધુ, હું ત્યાગી સાધુ છું, ભગવાધારી સાધુ છું, એના માટે મહારાજ અહીંયા નથી બોલ્યા. આ વચનામૃત એનું પ્રતિપાદન કરે છે. મહારાજ એમ બોલ્યા કે એવા એવો સાધુ, એવો એટલે ઉપર બતાવેલા ગુણે યુક્ત જો છે તો હું એનું આચરણ કરું છું. અને આ પણ પોતાનું દ્રષ્ટાંત મહારાજે શા માટે દીધું? પોતાના ભક્તને શિક્ષાર્થે મહારાજે દીધું. આ વચનામૃતના શબ્દો છે, પોતાના ભક્તને સમજાય કે જેમ હું આચરણ કરું છું, હું સર્વેશ્વર નારાયણ હોવા છતાં પણ હું જયારે આ અનુસરતો હોઉં તો જે જીવાત્માને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, જે જીવાત્માને ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી હોય એને આને જ અનુસરવું જોઈએ, એવી શિક્ષાનો બોધ આપવા માટે ભગવાને આ વાક્ય અહીંયા પ્રયોગ કર્યો છે. તે એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાર્થે બોલ્યા છે એમ જાણવું, અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એટલે મેં પહેલે દિવસે એક પ્રશ્ન આવ્યો હતો ત્યારે પણ મને પૂછ્યું હતું, હરિભક્તો જેને સાંભળ્યો છે કે ભગવાન સાધુ હતા ગ્રહસ્થ હતા, ત્યારે મેં એક વાક્ય કહ્યું હતું કે ભગવાનને ન તો સાધુ કહેવાય કે ન તો ગ્રહસ્થ કહેવાય, એનું કારણ કે ભગવાન સાધુ અને ગ્રહસ્થ વર્ણાશ્રમના ધર્મ છે, અને વર્ણાશ્રમના ધર્મ એ માયાથી બનેલા આ શરીર માટે છે, અને ભગવાન તો માયાથી પર છે એટલે ભગવાનને એમાં બાંધી શકાય નહીં. એટલે એ વ્યાખ્યા એ જ વસ્તુ અહીંયા વચનામૃત કહે છે. એટલે કહું છું વાલા ભક્તો, આ સ્પષ્ટીકરણ એટલા માટે કર્યું કે શાસ્ત્રના શબ્દને જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં ન સમજાવતા, ગૂઢ રહસ્યના બાના પાછળ, સ્વાર્થ રહસ્યના બાના પાછળ જયારે અન્યાર્થ કરીને લોકોને ભ્રમિત કરતા હોય, એટલા માટે અહીંયા સ્પષ્ટીકરણ કરવું પડ્યું કે આ શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે એ મહારાજે કેવળ શિક્ષાર્થ. વચનામૃત એમ કે છે કે પોતાના ભક્તોને શીખવા માટે મહારાજ અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે, પણ પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, એ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, માયાથી પર, બ્રહ્મથી પર એવા અક્ષર પુરુષોત્તમ, અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ એવા સ્વયં પોતે પુરુષોત્તમ નારાયણ છે, એવા ભગવાનનું અહીંયા વર્ણન કરીએ છીએ. પણ બોધ આપવા માટે મહારાજે દ્રષ્ટાંત દીધું કે આ ગુણનું મહત્વ છે કે અમે પણ ભગવાન હોવા છતાં જો આ ગુણને અમે સ્વીકારતા હોઈએ, ધારણ કરતા હોઈએ, તો મુમુક્ષુએ આવા ગુણ ધારણ કરવા શેના માટે? વળી પાછો મૂળ પ્રશ્ન યાદ કરીએ કે ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય એના માટે, ભગવાનમાં હેત થાય એના માટે, અને જીવનની અંદર સારા સંસ્કાર આવે, જીવનની અંદર સારા ગુણો આવે, સ્વધર્મ આચરણ થાય, ભગવાનની ભક્તિ થાય, અને જગતને વિષય વાસનાથી વૈરાગ્ય થાય, પોતાને આત્મ સ્વરૂપ માને એટલે દેહાભિમાન અહંકાર ટળે, અને દેહનું અહંકાર અભિમાન ટળે તો દેહના સંબંધોનો પણ અહંકાર ટળે, તો પછી ભગવાનમાં જે અડધું મન જે ભગવાનથી વિપરીત વર્તે છે ને એ પણ ભગવાનમાં જોડાય, જો આ સમજણ હોય તો પરિપૂર્ણ ભગવાનમાં મન પ્રેરાય, અને જયારે પરિપૂર્ણ મન પ્રેરાય ત્યારે ભગવાનમાં એક કે ભાવ થાય, ભગવાનમાં સમર્પિત થવાય, અને એના ફળ સ્વરૂપે ભગવાનને અને ભક્તને છેટું ન રહે, એવી સુંદર મહારાજે વચનામૃતની વાત વાલા ભક્તો અહીંયા કરી. હું આશા રાખું છું કે આપણે પણ આ વચનામૃતનું યથાર્થ જ્ઞાનને આપણે પચાવીએ, આપણા જીવનની અંદર આવું સાધુપણું લાવીએ. આ ગુણે કરીને જો મારામાં આચરણ હોય તો હું પણ સાધુ કહેવાઉં, તમારામાં આચરણ હોય તો તમે પણ સાધુ કહેવાઉં, અને આવા સાધુ ગુણ જો આપણે આચરણ રાખીએ તો ભગવાનને આપણે જરાય છેટું નહીં રહે. નહીતર મહારાજનું પ્રથમનું વચનામૃત યાદ કરીએ, મહારાજ કે અમે કહ્યું એમ કરશો તો અક્ષરધામમાં તમે ને અમે ભેળા રહીશું, પણ અમે કહ્યું એમાં જો તમે નહીં વર્તો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, ઘણું છેટું. અને મહારાજ કે કોટિકલ્પ સુધી તમે જે ભક્તિ કરી હશે, તપ કર્યું હશે, એ કોઈ કાળે રજડતા રજડતા પ્રગટ થશે તો પણ અમે તમને પુનઃ આવો યોગ આપશું, અને આવો યોગ આપ્યા પછી અમે જેમ કીધું એમ તમે કરશો ત્યારે અક્ષરધામમાં તેડી જશું, નહીતર અક્ષરધામથી છેટું રહી જશે, પ્રાપ્ત નહીં થાય. આપણે ભગવાનના ધામમાં જવું છે, ભગવાનને નજીક જવું છે, તો ભગવાને બાંધેલી મર્યાદા, ભગવાને કરેલી આજ્ઞાઓ અને ભગવાને પ્રસ્થાપિત ઉપાસના ભક્તિનો માર્ગ એને દ્રઢતાથી પગડીએ અને ભગવાનને વિશે એક ભગવાન વિના બીજો કોઈ ઘાટ ન થાય આ સંકલ્પને વાલા ભક્તો જીવન મંત્ર બનાવજો. કોઈ પણ હોય, પોતાના દેહ હોય, દેહના સંબંધી હોય કે દેહના સંબંધીથી ઇતર પણ પોતાનું મમત્વ જ્યાં જ્યાં પદાર્થમાં જેવું કોઈ વ્યક્તિની અંદર બંધાતું હોય તો એ ભગવાનના માર્ગની અંદર વિક્ષેપ છે, એ બંધન છે, મોહ છે, માયા છે. અને એવી મોહ માયાની વાસનાને ટોળીને કેવળ ભગવાનની અંદર મનની એકાગ્રતા કરીએ ત્યારે પરિપૂર્ણતા ભગવાનની ભક્તિની થાય, ત્યારે સાધુપણું આવે. અને એવી વાસનાને ટાળીને ભગવત સ્વરૂપની અંદર મનને અખંડ વૃત્તિને રાખીએ ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય. એવો સુંદર સિદ્ધાંત આપણને વચનામૃતમાં સમજાયો છે. તો વધારે સમય નથી લેવો, ઘણો સમય થઈ ગયો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આનો યથાર્થ જ્ઞાન આપણને પચે અને આપણે પણ એવા ગુણ કેળવીએ. ભગવાનને પ્રાર્થના આપણને સૌને એવી સદબુદ્ધિ શક્તિ આપે અને કોઈ પણ જો વિક્ષેપ હોય આપણા સમજણની અંદર અથવા તો આપણા વર્તનની અંદર, કારણ કે વર્તવાનું છે, આ માત્ર કહેવાનું નથી અને વર્તવાનું, જીવનમાં ઉતારવાનું છે અને વણવાનું છે જીવન સાથે, તો એવું વર્તનની અંદર આપણને વર્તાય એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા વરસાવે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજયંત પ્રસાદજી મહારાજ, અસો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી દેશ વિદેશમાં તમામ જે ભક્તો સંતો આ કથાનું શ્રવણ કરે છે એમને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. અને આ વચનામૃતને આપણે વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 44મું સહેજાન સ્વામી મહારાજની જય.